આ સભાનું કામકાજ આપણે પવિત્ર જ્ઞાન શરીફના પાઠથી શરૂ કરશું, તો મેમ્બરો સૌ જ્ઞાનમાં માન આપે એને ઉભા થાય. વારસિયાણી કલસખાનુભાઈ, બહેનો, કમિટીના મેમ્બરો, આપ સૌને આજની આ સભામાં આવકાર આપતા મને ઘણો હર્ષ થાય છે. આપે આપ પ્રમાણે હંમેશા હાજરી આપી છે અને હંમેશા હાજરી આપતા રહેશો એવી હું આશા રાખું છું અને આપને વિનંતી કરું છું. આજે આપણી સમક્ષ વારસ રમઝાનલીભાઈ લેક્ચર આપવાના છે. એ લેક્ચરનો વિષય છે જે ઓક્ટોબર મહિનામાં એમણે અહીં આ જ જગ્યાએ વિવેચન કરેલું હતું તેની જ અનુસંધાનમાં છે, કે પી ઇતમાદી સરજાનલીભાઈ રમઝાનલી સાથેના તેમના સમાગમ અને બીજું મૌલાના સુલતાન મહંમદ શાહ વસલમ અને મૌલાના હાજર ઇમામ શાહ કરીમ અલ હુસેની સાથેના તેમના પરિચય વખતના સસ્મરણો એ આપણી સમક્ષ રજૂ કરવાના છે. રમઝાનલીભાઈ ને ઇન્ટ્રોડક્શન તો આજે ફરી શું કરવાની હોય, કેમકે એના માટે ઘણું બોલાઈ ગયેલું છે. એમણે આપણી સંસ્થાઓમાં ઘણું અગત્યનું અને આગળ પડતો ભાગ લીધેલો છે અને તેથી કરીને આવા મૌલાના સુલતાન મહંમદ શાહ અને મૌલાના શાહ કરીમ અલ હુસેની સાથે એમનો સમાગમ ઘણો અગાઢ છે અને એ વિષય ઉપર એ બહુ જ એપ્રોપ્રિએટ માણસ છે અને એપ્રોપ્રિએટ સબ્જેક્ટ ઉપર જ આપણે વિવેચન કરવાના છે. તો રમઝાનલીભાઈ, હું આપને વિનંતી કરું છું કે આપ આપનું સમાજ વિવેચન શરૂ કરો.
બરાબર ચેરપર્સન અલીજા ઇસ્માઇલભાઈ, હેરાભાઈ, ભાઈ ફાઝલભાઈ, કમિટીના સભાસદો, બહેનો અને ભાઈઓ, છેલ્લા બે વખત થયા હું જે વિષય આપ સમક્ષ રજૂ કરી રહ્યો છું એ જ વિષયનો આજ ત્રીજો અને છેલ્લો ચેપ્ટર હું આપ સમક્ષ રજૂ કરવા માંગુ છું. મૌલાના સુલતાન મહમદ શાહ, મૌલાના હાજરીમાં અને પી સબજાલી સાથે, ખાસ કરીને મૌલાના સુલતાન મહમદ શાહ અને મૌલાના હાજરીમામ સાથે જે અમુક વખતે મુલાકાતોનો ચાન્સ મળેલ અને એમના ટાઈમ દરમિયાન આપણે જે જે અમુક મહાન પ્રસંગો આવેલા છે, જે વખતે હું અમુક સંસ્થાઓ પર કે જેવી કે નામદાર કાઉન્સિલ, એજ્યુકેશન બોર્ડ, ઇસ્માઇલિયા એસોસિએશન વગેરે ઉપર હતો, એના અંગેના થોડાક અનુભવો હું આપ સમક્ષ રજૂ કરું છું. પીર સબઝાલીએ જે દાખલાઓ વાયઝની અંદર આપેલા તે દાખલાઓ માંથી અમુક હું આજ આપની સમક્ષ રજૂ કરીશ. હવે લેક્ચર શરૂ કરું છું. મૌલાના હાજરી મામની અત્રે વેનકુવર ખાતે પવિત્ર પધરામણી આજ કાલ સાંજ સવાર કોઈ પણ મિનિટે આપણને એના શુભ સમાચાર સાંભળે એવી આપણે બધા કાગને દોડે રાહ જોઈ રહ્યા છીએ. મુબારક તાલિકાની નવાજશ થાય, આપણા હૃદયો થનગન થાય, આપણને હર્ષના આંસુ આવે, આંખલડી જોઈ જોઈ થાકી ક્યારે આવે મોરો શામ, વર્તક જાણી પાયે પડું નમી નમી કરું રે પ્રણામ. એ સ્ટેજ ઉપર આજ આપણે છીએ જ્યારે મૌલાના હાજરીમાં થોડા દિવસોની અંદર બરનબી જમાતખાનું ખોલવા માટે અહીં પધરામણી ફરમાવશે, ત્યારે આપણે બધા એમ કહીશું, જે વાલા ધનરે ઘડી જો દિન સંત પધાર્યા અને ઘર આંગણ મારા પવિત્ર કીધા, એ ઇમામે ઝમાન આપણા આંગણા પવિત્ર કરે. એ ઇમામે ઝમાન નૂર મૌલાના શાહ કરીમ અલ હુસેની, ફાતિમાના લાડીલા, પંચન પાકનું નૂર, એમના પવિત્ર નામ ઉપર મુબારક સલવાર કરો. સૌથી પ્રથમ હું અલીજા ઇસ્માઇલભાઈનો તેમણે આપેલી ઇન્ટ્રોડક્શન માટે ઘણો ઘણો આભાર વ્યક્ત કરું છું. છેલ્લે બે લેક્ચર્સ આપની સમક્ષ રજૂ કર્યા બાદ આજે પણ જો કે આઇટમ્સ બહુ જાજી છે, પણ મેં નક્કી કરેલું છે કે બહુ કદાચ ફાસ્ટ જઈને પણ આજે આ લેક્ચર હું સમાપ્ત કરું. ગયા લેક્ચરની અંદર મેં એ પ્રમાણે કીધેલું હતું કે મૌલાના સુલતાન મુહમ્મદ શાહના દાદાશ્રી આગા શાહ હસન અલીએ ભવિષ્યવાણી જ્યારે મૌલાના સુલતાન મુહમ્મદ શાહનો જન્મ કરાચી ખાતે થયો ત્યારે એ કરેલી હતી કે તમે મારા પૌત્રનું નામ મોહમ્મદ સુલતાન રાખો, તે દિન અને દુનિયાનો બાદશાહ થશે અને ઇસ્માઇલીઓને ખૂબ ખૂબ લાડ લડાવશે. આ વાત આપણે જાણી ગયા કે એક 100 એ 100% સાચી પડી. આજે મૌલાના હાજરી મામના દાદાશ્રી મૌલાના સુલતાન મોહમ્મદ શાહે જે ભવિષ્યવાણી કરેલી હતી એ ભવિષ્યવાણી એ હતી કે જે માતા સલામતના મુખ મુબારકમાંથી આપણે સાંભળેલી, હું અને દારેસલામ તાંઝાનિયા કેન્યા યુગાન્ડાના લગભગ 18-19 માણસો હતા હોટેલ સેમિરામીઝમાં, અને ત્યાં રાતના 12 વાગે 20 જુલાઈ 1957 રોજે જ્યારે માતા સલામત, પ્રિન્સ અમીન મોહમ્મદ અને પ્રિન્સ સદરુદ્દીન દાખલ થયા એ વખતે અમે બધા ઉભા થઈ ગયા. અમને ખબર ન હતી કે એ પણ આ જ હોટેલમાં ઉતરવાના હતા, અને એ વખતે એમને એલિવેટર સુધી જઈ અને ત્યાં અમે ખરખરો કરેલો ત્યારે માતા સલામતે જે શબ્દો ઉચ્ચારેલા હતા કે મૌલાના હાજરીમાં, એટલે કે મૌલાના સુલતાન મોહમ્મદ શાહ, મૌલાના હાજરીમાં વોઝ ઓલવેઝ ટેલિંગ મી દેટ કરીમ વિલ બી એ વેરી ગ્રેટ ઇમામ. મૌલાના હાજરીમાં વોઝ ઓલવેઝ ટેલિંગ મી દેટ કરીમ વિલ બી એ વેરી વેરી ગ્રેટ ઇમામ. અને ત્રીજી વખત ફરીથી કહ્યું કે મૌલાના હાજરીમાં વોઝ ટેલિંગ મી દેટ કરીમ વિલ બી એ વેરી 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 ગ્રેટ ઇમામ. 3 વખત આ વેરી શબ્દ એમણે વાપરેલો હતો. 25 વર્ષની સિલ્વર જ્યુબિલીની એમની ઉજવણી દરમિયાન આપણે જોઈ શક્યા કે એમણે જે કારકિર્દી કરી છે અને પોતાનું સમસ્ત જીવન ઇસ્માઇલીઓને માટે અર્પણ કરેલ છે એ એટલી બધી કામગીરી મોટી છે કે જેનું કોઈ વર્ણન થઈ શકે એમ નથી. પરંતુ આજે પણ હવે પછીના 25 વર્ષનો જે પ્રોગ્રામ એમણે આપેલો છે એ એટલો મહાન પ્રોગ્રામ છે કે આપણને સ્વપ્નમાં પણ નહીં ધારી શકીએ એવી એવી અમુક ચીજો બનવા પામશે. અને કોમનું સુખાન એમના હાથમાં જે આજ છે એ કોમને એવી ઊંચ કક્ષાએ પહોંચાડી દેશે કે જે આપણા કોઈની પણ મેમરીની અંદર વાત ઉતરી પણ નહીં શકે. આપણે હર હંમેશા જ્યારે કોઈ પણ મોકો મળે ત્યારે એ પ્રમાણે વાતોમાં અને વિચારોમાં એ શબ્દો રજૂ કરીએ છીએ કે આપણે હવે એમ લાગે છે કે જરૂરત થવા માંડી છે, પણ એ જરૂરત એ શબ્દ હવે આપણે ખૂબ વાપર્યો, પણ અસલ એ જરૂરત થઈ ક્યારે એનું હું ધારું છું ઘણા ખરાઓને ખબર નહીં હોય. કારણ કે અમુક વખતે આપણી પાસે અમુક મેસેજીસ અને તાલિકાઓ આવે, પછી થોડો વખત થાય એટલે એ વસ્તુ ભૂલાઈ જાય અને આપણા મગજમાંથી નીકળી જાય. પણ આજે આ પ્રસંગે હું આપને યાદી આપવા માંગુ છું કે આ જરૂરતની શરૂઆત મુંબઈમાં 1936 દરખાના જમાતખાને જાન્યુઆરી મહિનો અને 20મી તારીખ એ દિવસે રમઝાન ઈદના પ્રસંગે મૌલાના સુલતાન મહમદ શાહે ઈદ નમાઝ પઢાવી હતી. ઈદ નમાઝ પૂર્ણ થયા બાદ એકદમ ખુશ ખુશાલ હતા. ત્યારે એ પોતે ત્યાં પીર સબઝાલીને બોલાવીને કહે છે કે સબઝાલી, આજે ઇસ્માઇલીઓને માટે આખી દુનિયાની અંદર સોનાનો સૂર્ય ઉગેલ છે. સબઝાલી, આજથી મારી જવુરાત શરૂ થાય છે. સબઝાલી, હમણાં ને હમણાં એક તાલીકો આખા આફ્રિકાની અંદર મોકલાવો કે જેની અંદર જે શબ્દો હતા એનો હું તરજુમો આપની સમક્ષ રજૂ કરું છું કે અમારા વાલા રોવાની બચાવો, 20મી જાન્યુઆરી 1936. યાદ રાખો કે દુનિયા ઉપરથી હવે અજ્ઞાનતા રૂપી રાત આસ્તે આસ્તે ખલાસ થતી જાય છે અને ઇમામની જહુરાત રૂપી રોશનાએ હવે આજથી શરૂ થાય છે. આવા વખતે તમે મને ભૂલી નહીં જતા, પણ તમારી દુઆ, બંદગી અને હાજરીમાં મશગુલ મશગુલ અને મશગુલ રહેજો. આગા ખાન. હું ફરીથી પહેલી બે લાઈન વાંચી જાઉં છું કે યાદ રાખજો કે દુનિયા ઉપરથી હવે અજ્ઞાનતા રૂપી રાત આસ્તે આસ્તે ખલાસ થતી જાય છે અને ઇમામની જહુરાત રૂપી રોશનાએ હવે આજથી શરૂ થાય છે. આ તાલીકો આખા આફ્રિકામાં વાંચવામાં આવેલો હતો, પણ બનવા જોગ છે કે ઘણા માણસોની મેમરીમાંથી આ ચીજ નીકળી ગયેલી હશે. આ વાતને આજે 49 વર્ષ પૂરા થાય છે. આ 49 વર્ષ દરમિયાન આપણે શું શું જોયું? પહેલવેલા તો 1936 દરમિયાન આપણી ઇસ્ટ આફ્રિકાની, દુનિયાના બીજા ભાગોને સાથે કદાચ સરખામણી હું નથી કરતો, પણ ઇસ્ટ આફ્રિકાની એ વખતે હાલત કેવી હતી? આપણે ભલે 50-60 વર્ષની આપણી વસાહત હતી, પણ નાણાકીય રીતે આપણે એકદમ પછાત હતા. માણસોને કમાણી કરવા માટે અનહદ તકલીફ પડતી હતી. સંજોગો બહુ કપરા હતા. પણ એ વખતે 1937ની અંદર ગોલ્ડન જ્યુબિલી ઉજવવામાં આવી અને એ ગોલ્ડન જ્યુબિલી વખતે મૌલાના સુલતાન મહમદ શાહે સંપૂર્ણ થઈ જ્યુબિલી ત્યારે ઉદ્ગારો કાઢ્યા. કે બે વાત રજૂ કરું છું કે એક કે અત્યારે તડકો છે, પણ તમે જલ્દી ઘેર પહોંચી જાજો, કારણ કે વરસાદ એકદમ જોરથી આવશે, માટે કોઈ પણ અહીં રોકાય નહીં અને તરત રવાના થઈ જાય. બીજું કે 10 વર્ષ પછી મારી ડાયમંડ જ્યુબિલીની ઉજવણી કરવામાં આવશે અને મને હીરેથી જોખવામાં આવશે. જે ગોલ્ડન જ્યુબિલી ઉજવવા માટે ખાલી 5 લાખ શિલિંગ, $50,000 માટે આખો આફ્રિકા, ઇસ્ટ આફ્રિકા નહીં પણ આફ્રિકા, માડાગાસ્કર, કોંગો, કિન્શાસાને ગણો, રુવાન્ડા, બુરુંડી, સાઉથ આફ્રિકા, કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયા, ત્યારે મહા મહેનતે એ $50,000 ઉભા થયા હતા. માણસોના મગજમાં વાત કેમ આવે કે આ તો હીરે, આપણે સોનેથી જોખવાની વાત હતી, હીરેથી કેમ જોખી શકશું? પણ એ વાત કેવી રીતે આગળ આવી? આપણે 1937માં ગોલ્ડન જ્યુબિલી થઈ, ત્યાર પછી જ્યુબિલી ઇન્સ્યોરન્સ, કોઓપરેટિવ સોસાયટીઓ, કોર્પોરેશનો, એ બધાની સ્થાપના કરવામાં આવી. 1945માં લડાઈ ખતમ થયા બાદ મૌલાના સુલતાન મહમદ શાહ ત્યાં પધારે છે, ઇસ્ટ આફ્રિકા દારેસલામમાં આવે છે. એ વખતે 1945ની અંદર ડાયમંડ જ્યુબિલી ઉજવાય છે. ડાયમંડ જ્યુબિલી ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ નામની ગંજાવર સંસ્થા ઊભી થાય છે અને જુદી જુદી બીજી પણ હાયસિંગ સોસાયટી અને એ બધું સુલતાન મહમદ શાહના ટાઈમે થયું. એ વખતના ગવર્નરો, પ્રોવિન્શિયલ કમિશનર, બીજાઓ હંમેશા કોઈ પણ મોકો મળતા ઇસ્માઇલી કોમના ભારોભાર વખાણ કરતા હતા. એ પણ બધી જહુરાત જહુરાત અને જહુરાત હતી. મૌલાના હાજરી મામના ટાઈમે તો વળી અનહદ વાત આગળ આવી. આઈપીએસ, ટીપીએસ એટલે ટુરિઝમ પ્રમોશન સર્વિસીસ, કેટલી ઇન્ડસ્ટ્રીઓ અને વધારેમાં છેવટ આજે આપણે શું જોઈ રહ્યા છીએ કે પાકિસ્તાનની અંદર આગા ખાન યુનિવર્સિટી, એક અજોડ યુનિવર્સિટી મૌલાના હાજરીમાં મેં બનાવેલી છે કે જે યુનિવર્સિટીની હરોળમાં બહુ ઓછી યુનિવર્સિટી આવશે કે જેનું ચાર્ટર ઝિયાઉલ હક પાકિસ્તાનના પ્રેસિડેન્ટ તરફથી મૌલાના હાજરીમામને ગયા વર્ષે અર્પણ કરવામાં આવેલું હતું એ આપણે જોઈ શક્યા છીએ. એ જ પ્રમાણે પાકિસ્તાનની અંદર કરાચી ખાતે આપણી હોસ્પિટલ આગાખાન હોસ્પિટલ એ પણ એવી અજોડ અને નમૂનેદાર હોસ્પિટલ છે કે જોવાવાળાઓ એમ કહે છે કે આવી હોસ્પિટલ ભાગ્યે જ ક્યાંય જોવા મળે. આવી આવી વસ્તુઓ ઊભી થઈ બાકી રહી ગયું તો લંડનનું આપણું ઇસ્માઇલી સેન્ટર જમાતખાનું જેની ઓપનિંગ સેરેમની એપ્રિલ માસમાં કરવામાં આવેલી હતી એ લંડનનું જમાતખાનું પણ જોવા જેવી એક વસ્તુ છે. ત્યાં નીચે એક હોલ રાખવામાં આવેલ છે જે જમાના એક્ઝિબિશન હોલ તરીકે ગણાય છે, જે હમણાં તાજેતરમાં થોડા દિવસો પહેલા જ મૌલાના હાજરીમામે એક એક્ઝિબિશન ગોઠવવાની ગોઠવણ કરેલી હતી અને એ એક્ઝિબિશનની અંદર કેવા કેવા માણસો ત્યાં આવેલા હતા, મોરોક્કો, ઇજિપ્ત અને એક બીજા એમ ત્રણ દેશ થઈ અને એ લોકોએ ત્યાં બધા પોતાના પેઇન્ટિંગ વગેરે રજૂ કરેલા હતા. માર્ગારેટ થેચરે જે બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર એણે ઓપનિંગ સેરેમની કરી હતી અને ઇસ્માઇલી કોમને માટે કેવા કેવા ઉદ્ગારો કાઢેલા હતા એ આપણે જો સાંભળીએ તો આપણને ખબર પડે કે એક બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર એ ઇસ્માઇલી કોમના અને હાજરીમામના આટલી હદ સુધી વખાણ કરે એ કેટલી ખુશી થવાની વાત છે. અને આપણા ખુશનસીબે અહીં બર્નાબીનું જમાતખાનું જે ખુલ્લું મૂકાનાર છે કે જે જમાતખાનાની પણ ક્રિયા થોડા દિવસની અંદર આપણે જોઈ શકશું. આ બધી વસ્તુઓ એ આપણી જરૂરિયાતના એક એક લિંકને આગળ અને આગળ લઈ આવે છે અને આ પ્રમાણે ઇસ્માઇલી કોમની બધી આપણે પ્રગતિ જોઈ શક્યા છીએ. હવે જે વાત હું રજૂ કરવા માંગુ છું એ કે મંબાસાની અંદર મૌલાના હાજરીમામે 1957માં ગાદી ઉપર બિરાજમાન થયા ત્યાર પછી બે પધરામણી, એક 1958 અને એક 1959ની એમ બે પધરામણીઓ જે ફરમાવી હતી તેમાં એક પધરામણી દરમિયાન ક્યુડર જમાતખાનાની ઓપનિંગ સેરેમની એમણે કરેલી હતી અને એ જમાતખાનું ક્યુડરનું કે જે એ વખતના મારી સાથે કાઉન્સિલના પ્રેસિડેન્ટ કાઉન્ટ મેરાલીભાઈ રામજી, એમના ભાઈ વારસ કાસમભાઈ રામજી અને બીજા ભાઈ રાય હુસેનભાઈ રામજી એ ફેમિલીની સખાવતથી એ જમાતખાનું ઊભું કરવામાં આવેલું હતું. એ જમાતખાનાની ઓપનિંગ સેરેમની થઈ એની પહેલા જ્યારે ઇન્વિટેશન કાર્ડ ઇસ્યુ કરવામાં આવતા હતા એ વખતે 400 માણસોને બોલાવવાનું નક્કી કરવામાં આવેલું હતું પણ કાર્ડ ઉપર એટલો બધો મારો હતો કે માણસો સારા સારા માણસો આવી અને કાર્ડ માટે માંગણી કરતા હતા, આપી શકાય એમ ન હતું. જેમ તેમ કરીને 400 માંથી 800 સુધી પહોંચ્યા. એક ભાઈ હિન્દુભાઈ લોહાણા, સારા વેપારી, ઉનાતર એન્ડ કંપની, ઘણા માણસો કદાચ આપણે અહીંયા સિટીઝન્સ છે કેન્યાવાળા એમને ઓળખતા હશે, એના મેનેજિંગ ડિરેક્ટર મગનલાલભાઈ એ મારી પાસે આવ્યા કે મને અને મારી વાઇફને કાર્ડ આપો. મેં કહ્યું કે કાર્ડ બધા ખલાસ થઈ ગયા છે, એક પણ નથી, કે ના તમારે આપવો જ પડશે, બની શકે એમ હતું નહીં. મેં એમને ના પાડી બહુ સારી ભાષાની અંદર, મને કે તમે કાર્ડ નહીં આપો તો પણ અમે ત્યાં આવવાના છીએ, તો મહેરબાની કરીને તમે ગમે એમ બંદોબસ્ત કરો. કાર્ડ નહોતા, ખલાસ થઈ ગયેલા હતા. મેં એમને એક કાગળ ઉપર ટાઈપ કરાવી અને કાઉન્સિલના રબર સ્ટેમ્પ સાથે કાર્ડ લખી આપેલું કે જેથી એમને દરવાજા ઉપર તકલીફ ન પડે. અને આ પ્રમાણે એ બે માણસો ત્યાં આવ્યા. સેરેમની વખતે મને સ્પીચ કરવાનો મોકો મળેલો હતો, કાઉન્ટ મેરાલીભાઈએ ઇન્ટ્રોડક્શન આપેલું હતું અને ત્યારબાદ મેં ભાષણ કરેલું અને એ વખતે જે બધા ભાષણો થયેલા એની અંદર પણ ઘણી બાબતો રજૂ કરવામાં આવેલી હતી. ત્યારબાદ એ ફંક્શન પતી ગયા બાદ રાત્રે આ ઉનાતર કંપનીવાળા મગનલાલભાઈ અને એમની વાઇફ મારે ઘેર આવેલા. મારો બહુ આભાર એમણે વ્યક્ત કરેલો પણ સાથે જે વાત એમણે કરી એ વાત એ હતી, એમણે કહ્યું કે જો તમે અમને કાર્ડ આપવાની મનાઈ કરતા હતા પણ આજે હું તમને કહું છું કે મારી ઘરવાળી એમ કહે છે કે આજે એમણે દેવના દર્શન કરેલા છે. એમણે જણાવ્યું કે તમને એમ લાગતું હશે કે હું આ વાત તમને કહું છું એ તમને કાંઈ રૂડું મનાવવા માટે કહું છું, પણ એ કે એમ નથી કે જે અમે આજે સેરીમની જોઈ અને અમે આગાખાન સાહેબને ત્યાં જોયા તો અમને એટલો બધો સંતોષ થયો છે. અને મારી ઘરવાળી એમ કહે છે ખુદ દેવ દુનિયાની અંદર આવી અને દર્શન આપે એ મોકો આજ આપણને સાંભળેલો છે, એ વાત એમણે ત્યાં રજૂ કરેલી. પછી એમણે જણાવેલું કે અમને સમાચાર મળે છે કે તમારા અવારનવાર જમાતખાનાની અંદર મુશાયરાઓ રજૂ કરવામાં આવે છે. તો આવા એક મુશાયરામાં અમને જોઈએ છે કે તમે અમને ત્યાં જમાતખાનાની અંદર જ્યારે એ તમે ગોઠો ત્યારે અમને બોલાવો. આ વખતે જરાક મારી સ્થિતિ ઓકવર્ડ થયેલી, કારણ કે આપણે જમાતખાનાની અંદર આવા ફંક્શનોમાં બહારની ફોર્મના કોઈને બોલાવતા નહીં હતા. પરંતુ એ વખતે મેં કાઉન્ટ પારૂને ફોન કરીને જાણ કરેલી અને એમને કીધેલું કે મગનલાલભાઈ બહુ જ ઇન્સિસ્ટ કરે છે અને એમને બહુ જ ઇન્ટરેસ્ટ છે. ત્યારે એમણે કહ્યું કે ભલે એવું હોય તો આપણે એમને બોલાવી લઈએ. ત્યારબાદ એમને ત્યાં બોલાવેલા હતા. એ અમુક જ્ઞાનો આપણા મારફતે, અમુક બીજા એવા સમજવા જેવા જ્ઞાનો, અને ત્રીજો સેટ જેમાં આપણે હરીશચંદ્ર રાય સત્વાદીઓ અને તારા લોચની રાણી અને પાંચ પાંડવ સરખા બંધવા વગેરે જે આપણા અમુક અમુક જ્ઞાનોની અંદર એવા રેફરન્સીસ છે એ જ્ઞાનો પણ ત્યાં જ્ઞાનના મુશાયરામાં રજૂ કરેલા હતા, કે જે સાંભળીને એમને અનહદ મજા આવી હતી. અને ફંક્શન પતી ગયા પછી એ કહેતા હતા કે તમારા અને અમારા ધર્મ વચ્ચે કઈ જગ્યાએ ફેર છે, અમને તો સમજણ જ પડતી નથી કે આટલો બધો તમારો ધર્મ ઊંડો છે અને તમારા ધર્મની અંદર તમારા સદગુરુઓએ તમને જે જ્ઞાનો લખીને આપેલા છે તેમાં આટલું સત્વ અને તત્વ છે એ અમને આજ દિવસ સુધી ખબર નહીં હતી. મોમ્બાસાની અંદર હું જે મકાનમાં રહેતો હતો એ મકાન ગાંજોનીની અંદર મારી પાડોશમાં બે મકાન મૂકી અને એ કૃષ્ણાશ્રીભાઈ રહેતા હતા. એ નવા ત્યાં આવેલા હતા, બહુ પૈસાપાત્ર માણસ, પણ ત્યાં ટેલિફોનની અગવડ બહુ હતી અને ઘડીકમાં ટેલિફોન ઇન્સ્ટોલ થઈ શકતા ન હતા. મારે ત્યાં ટેલિફોન હતો એટલે કોઈ કોઈ વખતે એ મહંમદ હુસેન એમનું નામ, એ મહંમદ હુસેનભાઈના ટેલિફોન આવે તો હું એમને ત્યાંથી જઈ અને મેસેજ કન્વે કરતો હતો કે તમારો ટેલિફોન છે અને ફલાણો મેસેજ તમારા માટે છે. આ પ્રમાણે દર વખતે હું ત્યાં જાઉં એટલે ત્યાં મને કાંઈ ચા પાણી કે કાંઈ ઠંડુ પીણું ઓફર કરે, પણ આપણાથી એ વખતના સંજોગોએ એ ચીજ લેવાય નહીં એટલે બહુ સારી ભાષામાં કોઈ પણ બાનું દઈ અને હું ત્યાંથી નીકળી જતો હતો. એક વખતે સવારના વેલાસર એમનો સંદેશો આવ્યો અને હું ત્યાં ગયો એમને પહોંચાડવા માટે, તો મોહમ્મદ હુસેનભાઈના માતાજી એ ત્યાં બેઠેલા હતા એટલે મેં એમને મેસેજ આપ્યો. ત્યારે મને એમણે કહ્યું કે અચને વે હિડા, મેં કહ્યું કે જરા મને ઉતાવળ છે ઓફિસે જવાનું છે, તો કે ના 5 મિનિટ વે બેઠા. ચાય પાણીની ઓફર કરી એટલે મેં કહ્યું કે ના હમણાં ઘેરથી ચાય પીને આવું છું. પછી બહુ પોતે પાકટ ઉંમરના સમજુ અને વ્યવહારુ હતા એટલે એમણે મને કહ્યું કે હું સમજુ છું કે શા માટે દર વખતે આ ચાય પાણીની ઓફર તમે રિજેક્ટ કરો છો, પણ એ કે હું તમને કહું તો તમારા માનવામાં નહીં આવે કે હું બધું સમજું છું. કે એક વાત કે અમે આજે લક્ષાધિપતિ છીએ અને ખુદાની મહેરબાનીથી અમને દરેક રીતે સગવડ છે, કોઈ પણ જાતની અમને પ્રોબ્લેમ્સ નથી, પણ એક વખત એવો હતો કે અમને અન્નને અને દાંતને વેર હતું, ખાવાના પણ સાંસા હતા અને બહુ હાલત કફોડી હતી. એવા સંજોગોની અંદર કે એક વખતે અમે જે ગામમાં રહેતા હતા એક ગામમાં આગાખાન સાહેબ ત્યાં પધારવાના હતા, કે અમે એણે કહે છે કે મેં કોઈ દિવસ આગા સાહેબને જોયેલા નહીં એટલે મને એમ થયું કે આજે જો ક્યાંય એમને જોવાનો મોકો મળે તો જોઈ લઉં, તો આપણને ખબર પડે કે માણસો બહુ આગા સાહેબ કરે છે તો આગા સાહેબ દેખાવમાં કેવા છે, એટલે કે મૌલાના સુલતાન મહમ્મદ શાહ. પછી કે એક જગ્યાએ એ બારે ક્યાંય પાર્ટીમાં જવાના હતા, ત્યાં બારે કે માણસો ઘણી મેદની ઉભેલી હતી, બધી કોમના માણસો હતા, ઇસ્માઇલીઓ તો ત્યાં અંદર હતા પણ આ બાઈ પોતે મહમ્મદ હુસેનભાઈની મધર એ ત્યાં બારે ઉભેલા હતા. એ કે અમે બધાની હારમાં એના ધણી સાથે પોતે ત્યાં હતા. ત્યારે એ કે જ્યારે પાર્ટી પતી ગઈ એટલે બહાર નીકળતી વખતે સુલતાન મહમ્મદ શાહ કહે છે કે કાર તમે આગળ લઈ આવો, હું થોડું ચાલીને ત્યાં આવું છું. એ ચાલીને આવ્યા અને માણસો બધાએ પોતે હાથ ઊંચા કરે અને જોઈ અને એમને સંતોષ થાય અને સુલતાન મહમદ શાહને પણ એ વાત જરા પસંદ પડતી હતી. પણ કે જેવા ત્યાંથી પસાર થયા અને અમારી બાજુમાંથી પસાર થાય છે એ વખતે કે મારી બાજુમાં આવે છે અને મને પૂછે છે કે કેસા હૈ, કે એક તો મને સવાલ પૂછ્યો કે હું તો આબી થઈ ગઈ કે મારા ખંભા ઉપર પછેડી ઉપર એમણે હાથ રાખ્યો અને પૂછ્યું કે કેમ છે, કે હું તો મારા શરીરમાં જણજણાટી આવી ગઈ, બોલી ન શકી, મને ખબર ન પડી કે મારે શું જવાબ આપવો, કાંઈ પણ નહીં, કે હું સાવ એમ જ બાગાની માફક ઉભી રહી ગઈ. સુલતાન મહમદ શાહ ત્યાં એમને કહે છે કે બધું ઠીક થઈ જશે. હવે કે કોઈ અમારે નથી કોઈ પરિચય, ન કોઈ જાતનો સંબંધ, ન ઓળખાણ, ન પીછાણ, કે એ વાત થઈ ગઈ. પણ ત્યારે મને વિચાર મને આવે છે કે આવી રીતે મને કહ્યું, આટલા માણસો ત્યાં ઉભેલા હતા, કોઈને નહીં મને, અને આ પ્રમાણે બસ કે મારા મગજની અંદર એ જ ખ્યાલ ગુમ્યા કરે. થોડો વખત થયો કે અમે જે વેપાર કરતા હતા એની અંદર અમને સારા સારા ચાન્સ મળતા ગયા, એટલી હદ સુધી કે અમારી હાલત એટલી સુધરી કે આજે અમને કોઈ કમાવાની જરૂર પણ નથી પડતી, છતાંય અમારો જે વેપાર છે અમે ચાલુ રાખેલો છે અને આ પ્રમાણે કે અમારી થયેલી. પણ આ ચડતીનું કારણ એ કે આગા સાહેબના આશીર્વાદ મને મળેલા એના કારણે આ થયેલું છે એ હું અને અમારા કુટુંબના બધા માણસો સમજતા હતા. એ કે તમને માનવામાં નહીં આવે પણ જે પછેડી ઉપર એમણે હાથ રાખેલો હતો એ પછેડી મેં આજ દિવસ સુધી સાચવીને રાખેલી છે. અને પછી ઉભા થઈ કબાટ ખોલી અને એની અંદરથી એ પછેડી કાઢી અને મને બતાવે છે અને કહે છે કે જો રમઝાન, આ પછેડી કે જેના ઉપર આગા સાહેબે હાથ રાખેલો હતો. આપણે તો મૌલાના હાજર ઇમામના ખાના વરદાનના કે દુઆ આશીષના કે એના પ્રતાપની કદર તો કરતા કરશું, પણ બહારની કોમના માણસો અને શનાશ્રી કોમ એ લોકોને પણ જ્યારે એક પરિચયની અંદર આ પ્રમાણે ખબર પડે કે એમના આશીર્વાદ થકી આજ એમની ચડતી થઈ છે એ કેટલી મોટી વસ્તુ છે. ઇસ્માઇલી કોમ કદર કરે છે, નથી કરતી એમને, પણ જે પ્રમાણમાં આપણને રેડીમેડ પ્લેટ ઉપર ચીજ મળેલી છે એટલે આપણને હંમેશા કંઈક એની કદર ઓછી હોય. પણ એક જ દાખલો આપું કે જ્યારે ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ મોમ્બાસાનો હું પ્રેસિડેન્ટ હતો એ વખતે મારી સાથે સેક્રેટરી તરીકે ચંદરિયા કંપનીવાળા ધીરુભાઈ ચંદરિયા એ મારા સેક્રેટરી હતા. ચંદરિયા ફેમિલી જે આ કેન્યા એલ્યુમિનિયમ વર્ક્સ, સુફરિયા, તપેલા, પ્લેટ વગેરે જે બધી એલ્યુમિનિયમની વસ્તુઓ બનાવતા હતા, ઘણા માણસો એમની સાથે વેપાર કરેલો છે અને કેન્યા, યુગાન્ડા, ટાન્ઝાનિયામાં એ લોકો બહુ પ્રખ્યાત છે આજ દિવસ સુધી પણ. એ ધીરુભાઈ ચંદરિયા મને એક વખતે એમણે વાત કરી કે રમઝાનભાઈ, મને સમાચાર મળે છે કે આગા ખાન સાહેબ આવતા અઠવાડિયે અહીંયા આવવાના છે મોમ્બાસા. મેં કહ્યું બરાબર છે. એ કહે છે કે એક રિક્વેસ્ટ તમને કરું છું. મેં કહ્યું શું? મને કહે કે કાલે અમારી મિટિંગ હતી વાણિયા કોમની, કારણ કે એ કહે છે કે એ મિટિંગની અંદર કે વાત નીકળી કે આ બધી આઈપીએસ અને આ બધી સંસ્થાઓ અને મોટા મોટા કામકાજો આગા ખાન સાહેબ અત્યારે કરી રહ્યા છે, કે આ લોકો એનો લાભ જરાક મોડો ઉઠાવે છે, પણ અમને જો તમે 2 વર્ષ માટે આગા ખાન સાહેબને લોન ઉપર આપો તો હું તમને કહું છું કે 2 વર્ષની લોનની અંદર તમે જે 50 વર્ષની અંદર કામ નહીં કરી શકો એટલું કામ અમે એમની પાસેથી કાઢી શકશું. તો તમે અમારી આ રિક્વેસ્ટ એમની પાસે રજૂ કરો. એટલે મેં એમને કહ્યું કે આ મારું કામ તો નથી જ, પણ તમે જે સારા ઉદ્ગારો કાઢેલા છે એ માટે હું તમારો ઘણો આભાર માનું છું. પણ આ કહેવા હું એ માગું છું કે આજે ચંદરિયા કે જે લોકો આજે મલ્ટી મિલિયોનેર્સ છે, જે લોકો ઇન્ડસ્ટ્રીઝની અંદર ખાલી કેન્યામાં કે ટાન્ઝાનિયામાં કે નહીં પણ વર્લ્ડ વાઇડ એવો લોકોની આજે ઇન્ડસ્ટ્રીઝ છે, એ લોકો પણ જો મૌલાના હાજરી મામને આ રીતે ઓળખતા હોય કે એમનું બિઝનેસ બ્રેન આટલું બધું સારું છે કે એક પછી એક ચીજો એ જે બનાવે છે એ ચીજો કેટલી લાભકર્તા છે, પણ આપણે એ ચીજની કદર નથી કરી શકતા. એ આપણા માટે થોડી દિલગીરી કહેવાય. જોકે આજે આપણે કેનેડામાં આવ્યા પછી એમ લાગે છે કે આપણામાં ઘણો ફેરફાર થયેલો છે, આપણામાં જાગૃતિ આવેલી છે, આપણો યુવાન વર્ગ ખાસ કરીને એટલે સુધી આજ સેવાને કરી રહેલો છે. એન્જિનિયરો, ડોક્ટરો, વકીલો, સારા સારા પ્રોફેશનલ્સ કે જે લોકો આમ ભણતરની અંદર સારામાં સારા ગ્રેડ મેળવતા હોય, એ લોકો જો આજે એને એમ કહેવામાં આવે, હું ઘણી વખતે અહીંયા નોટ જમાખાને જોઉં છું કે કેટલી મોટી પોઝિશનવાળા યુવાનો, ગમે એ ટાઈપના પ્રોફેશનલ્સ હોય, તો રવિવારના સવારના જ્યારે ઓલું વેક્યુમ કરવાનું હોય તો એકબીજા સાથે હરીફાઈ કરતા હોય કે કોણ પેલું વેક્યુમ કરે જમાખાનું, અને કોટ બોટ ઉતારી અને આમ બાય ચડાવી અને વેક્યુમ કરવા માટે તૈયાર થાય. આ શું બતાવે છે કે ઇસ્માઇલી કોમનો સિતારો હવે બહુ આગળ આવવાનો છે. બે ઘડી બેસીને વિચાર કરજો કે આ બધી વસ્તુઓ એમને એમ નથી થતી, એની પછવાડે દૈવી શક્તિ છે, મૌલાના હાજરીમામનો હાથ છે, એમની ઈચ્છા છે, અને એ આપણને જે જગ્યાએ લઈ જવા માગે છે એ એવી જગ્યા છે કે જે આજે આપણી કલ્પનામાં નહીં આવે. 5 વર્ષ પછી આપણે અમુક ચીજો જોશું, 10 વર્ષ પછી, 15, 20, પણ 25 વર્ષની અંદર આપણે જબરો ફેરફાર જોશું કે જે કદાચ આપણે તો હવે સિનિયર છીએ, પણ જે લોકો નસીબદાર હશે અને એમને આ જોવાનો મોકો મળશે, એમને ખબર પડશે કે આપણા માટે મૌલાના હાજરીમાં મેં શું શું કર્યું છે. હું બહુ ડિટેલમાં કદાચ જઈશ, આજે મારી પાસે 10 પાનાના બધા પોઈન્ટ છે, હું પૂરા નહીં કરી શકું, પણ હું જરા ફાસ્ટ જઈશ. હું તમને એટલું કહું કે દાખલા તરીકે અમરસિંહ સુંદરજી જેઠાભાઈ, જેઠાભાઈ ઓઇલ મિલ્સવાળા, એ લોકો પણ ત્યાં મિલિયોનેર છે, પણ એ હુસેનભાઈ અમરસિંહ સુંદરજી જેઠાભાઈ, એમની મધર ઇશ્નાશ્રી, એ પણ ત્યાં આજે અત્યાર સુધી હું મંબા થતો ત્યાં સુધી એ ઇસ્માઇલી ધર્મ પાડતા, અને છેડે ચોક એમની કોમવાળાને પણ ખબર હતી કે એમની આખી માન્યતા બધી ઇસ્માઇલી તરીકેની છે. એ જ પ્રમાણે એક લોહાણાભાઈ કે જે એકદમ ગુપ્ત રહેતા હતા, પણ જ્યારે હાજરીમામની પધરામણી થાય ત્યારે એમને ખાસ તક આપવામાં આવતી હતી કે કાઉન્ટ પતેલીને બંગલે એમને બોલાવવામાં આવતા હતા, અને એ વખતે હાજરીમામ સાથે એમને મુલાકાતનો ચાન્સ મળતો હતો. આવા આવા તો ઘણા દાખલાઓ છે, પણ હું બહુ જાજી ડિટેલ્સમાં નથી જવા માગતો. પણ જવરાતમાં તમને ખાલી એટલું કહું કે હું જ્યારે કાઉન્સિલનો સેક્રેટરી હતો ત્યારે મકુપા જમાતખાનાની ઓપનિંગ સેરેમની કરવામાં આવેલી હતી, ટ્યુડર જમાતખાનાની ઓપનિંગ સેરેમની કરવામાં આવી હતી. આપણે આગાખાન સ્કૂલ કે જેનો ફાઉન્ડેશન પાયો અને જેની ઉમેદવારી અલીજાણી એટલે પછી ત્યાર પછી વારસિયાણી કુલસુમભાઈ કરમાલીએ કરેલી હતી, અને જેના માટે હું આખું ઇતિહાસ હું આપી ગયેલો કે એમણે પૈસા 2 લાખ શિલિંગ આપેલા, અને સુલતાન મહમદ શાહને એમણે ત્યાં સ્ટેજ ઉપર મંબાસામાં પૂછ્યું કે વિલાણે પાયો તો તું જલ્દી વીજ, આવું જીરી ઊંધીશ કે ના, અને ત્યાં સુલતાન મહમદ શાહ પાસે એણે પોતાની હાજરીમાં પથ્થર મગાવીને પાયા નાખવાની ક્રિયા કરી. એના પછી સ્કૂલ તો 5 વર્ષે પૂરી થઈ, પણ એ સ્કૂલનું એની ઓપનિંગ સેરેમની કેન્યાના ગવર્નર સર એવલિન બેરિંગે કરેલી હતી. સર એવલિન બેરિંગને કદાચ કેન્યાવાળા તો બધા ઓળખે છે, પણ હું ખાલી તમને ટૂંકમાં એની ઓળખાણ આપું કે મલિંડીની અંદર એ પોતે વેકેશન ઉપર હતા, અને એક વખતે આપણી 3 ઇસ્માઇલી બાળાઓ એ વખતે મલિંડીની અંદર સ્વિમિંગ કરવા ગયેલ મોમ્બાસામાંથી, અને એ બાળાઓ સ્વિમિંગ કરતી હતી અને ઓછીથી ત્યાં દરિયાની અંદર ટાઈડ અનફેવરેબલ થઈ અને આ છોકરીઓ ખેંચાતી ગઈ, અને ગવર્નરે જોયું કે આ ખેંચાય છે, તરત એ કૂદકો મારીને દોડ્યા અને પોતે પોતાની જિંદગીની પરવા કર્યા વગર જઈને એકને ખેંચીને કિનારે લઈ આવ્યા, બીજીને લઈ આવ્યા, ત્રીજીને લઈ આવે એ પહેલા એ ભાઈ અંદર ગળી ગયેલી એટલે એ બચી ન શકી. પણ આટલું બધું બહાદુરીનું કામ કરેલું કે ક્વીન ઓફ ઇંગ્લેન્ડ ક્વીન એલિઝાબેથ એના તરફથી એમને મેરિટ ઓફ બ્રેવરીનો ખિતાબ આપવામાં આવેલો હતો, અને એ ગવર્નર સર એવલિન બેરિંગ કે જેમણે કેન્યાની અંદર ગવર્નર તરીકે બહુ સારી નામના મેળવેલી હતી, એમણે ભાષણ કરેલું. જ્યારે મેં ભાષણ કરેલું ત્યારે એના જવાબમાં એમણે કહ્યું કે ઇસ્માઇલી કોમને માટે તો હું જેટલા વખાણ કરું એટલા ઓછા છે, નામદાર આગાખાન માટે હું કયા શબ્દો વાપરું, પણ એ કહે છે કે તમારી જ્યારે હું આ બિલ્ડિંગ સોસાયટીઓ જોઉં છું અને મને એમ કહેવામાં આવે છે કે એક એક ફ્લેટ તમે 16 ને 18 હજાર શિલિંગનો એટલે આપણા $1800 આજના કે તમે આટલામાં બનાવેલું છે, જ્યારે ગવર્મેન્ટની અંદર અમે એક ચીજ બનાવવા જઈએ છીએ તો અમને 35 થી 37 હજાર શિલિંગ પડે છે, આનું કારણ શું છે? વિચાર કરો કે આ લોકો પોતે આમ વિચાર કરે છે કે ઇસ્માઇલી કોમની પછવાડે કઈ એવી ચીજ છે કે જે આમ કોઈ સરખામણી ન થઈ શકે કે એક બાજુ ગવર્મેન્ટ એ ચીજ બનાવે, બીજી બાજુ આપણી કોમ બનાવે, તો ભાવમાં ડબલ ફેર પડે. પણ મેં એને કહ્યું કે હું તો એમ માનું છું કે આની પછવાડે અમારી જે ઓનરરી કામ કરવાની સ્પિરિટ છે એ છે. મને કહે છે એ વાત બિલકુલ બરાબર છે અને હું કબૂલ કરું છું કે એના સિવાય કોઈ દિવસ આવી રીતે આટલા સસ્તા ફ્લેટ તમે બનાવી ન જ શકો. હવે 1964 ની અંદર વાઇઝ કોન્ફરન્સ કરાચી ખાતે બોલાવવામાં આવેલી હતી. વાઇઝ એટલે વર્લ્ડ સોશિયો ઇકોનોમિક કોન્ફરન્સ, વર્લ્ડ ઇસ્માઇલિયા સોશિયલ ઇકોનોમિક કોન્ફરન્સ, જેને વાઇઝ કોન્ફરન્સ WISC તરીકે ઓળખવામાં આવતી હતી. એમાં આખી દુનિયાના પ્રતિનિધિઓને મૌલાના હાજરીમાં અમે બોલાવેલા હતા અને બહુ જ મોટા સ્કેલ ઉપર દુનિયાનો કોઈ પણ ભાગ બાકી ન હતો કે જેના પ્રતિનિધિઓ ન આવેલા હોય. સીરિયા, સલમિયા, ઇજિપ્ત, મોરોક્કો, જ્યાં જ્યાં આપણા ઇસ્માઇલીઓ હતા, અને કેન્યા, યુગાંડા, ટાંઝાનિયા, સાઉથ આફ્રિકા, બીજે ત્રીજે બધેથી હતા, અરબ બધી જગ્યાના હતા. આપણે જોઈએ તો કોસ્મોપોલિટન ગેધરિંગ એ જ્યારે કોન્ફરન્સ હતી ત્યારે ઇસ્માઇલિયા એસોસિએશનની પણ એક કોન્ફરન્સ એ વખતે રાખવામાં આવેલી હતી. અને કેન્યા, યુગાંડા, ટાંઝાનિયા, ઝાંઝીબાર, માડાગાસ્કર, બેલ્જિયમ, કોંગો, રુવાન્ડા, બુરુંડી એ બધી જગ્યાના પ્રેસિડેન્ટો ત્યાં હાજર હતા. અમને વારસ અમીર અલી ફેન્સી એમના બંગલે મૌલાના હાજરીમાંનો ઉતારો હતો. એ કોન્ફરન્સમાં અમે ત્યાં ગયા. રાતના અમને 9 વાગ્યાનો ટાઈમ આપવામાં આવેલો હતો, પણ મૌલાના હાજરીમાં પાસે એટલા બધા વિઝિટરો એક પછી એક શિડ્યુલ પ્રમાણે હતા કે અમારો વારો છે રાતના 11 વાગે આવ્યો અને અમે ત્યાં લગભગ 1.5 કલાક સુધી હતા. 12:30 વાગે સુધી અમારા પછી 2 ડેલિગેશન બીજા મળવાના હતા અને એ દિવસે સવારના પાછા પરોડી હાજરીમાં રવાના થવાના હતા નૈરોબી જવા માટે. વિચાર કરો કે ક્યારે એમણે કોન્ફરન્સો પૂરી કરી હશે અને ક્યારે એમને ટાઈમ મળેલો હશે કે જે પાછો નિંદર કરી શકે 2 કલાકની પણ. આવી હાલત એ કોન્ફરન્સની અંદર, ઇસ્માઇલિયા એસોસિએશનની કોન્ફરન્સની અંદર મૌલાના હાજરીમાં પાસે અમે અમુક ઠરાવો લઈને ગયેલા હતા. ઘણી વખતે આપણને એમ લાગે કે આપણે હાજરીમાં પાસે ચીજો લઈ જઈએ છીએ. કોઈ કોઈ વખતે માણસો એવી વાતો કરે છે કે આ ફલાણી થી તો આપણા માણસોએ તો હાજરીમાં કહ્યું અને ત્યાં જઈને આ પાસ કરાવી આવ્યા છે. બહેનો અને ભાઈઓ, હું તમને કહું છું, કોઈ દિવસ એવો ખ્યાલ તમે નહીં કરતા મૌલાના હાજરીમાં કેટલી ઝીણવટથી ચીજની તપાસ કરે છે. અને જે ચીજ આપણને લાગે, અમે બધા મિશનરીઓ આફ્રિકાના ભેળા કરેલા, અમે બધા મુખી કામડિયા મોટા મોટા જમાતખાનાના ભેળા કરેલા, અને કાઉન્સિલના દરેક કાઉન્સિલના રિપ્રેઝેન્ટેટિવ્સ, લગભગ 400 માણસોની કોન્ફરન્સની અંદર અમે મોમ્બાસાની અંદર આ ઠરાવો પસાર કરેલા કે આપણને શું શું ફેરફારો જોઈએ છે. અને એ યુનેનિમસલી પસાર થયેલા ઠરાવો જ્યારે મૌલાના હાજરીમાં પાસે રજૂ કરવામાં આવ્યા ત્યારે મૌલાના હાજરીમાં ઠરાવ નંબર 1 શું છે, ફલાણી આઇટમ છે, બરાબર છે. નંબર 2 બરાબર છે. નંબર 3 આ ફેરફાર જોઈએ છે કે આવતી મિટિંગ ઉપર રાખીએ. 4 આવતી મિટિંગ ઉપર રાખીએ. નંબર 5 પાકિસ્તાનના પ્રેસિડેન્ટને તમે આપજો, હું એમની સાથે ચર્ચા કરી લઈશ. બીજા શબ્દમાં કે આ ચીજો કરવાની નથી, પણ સારી ભાષામાં એ તરત એ ચીજને ઠેલી નાખતા હતા. એની સામે દલીલો કે કાંઈ પણ ન કરી શકો, કારણ કે એ રૂલિંગ જ આપતા જતા હતા. 58 ઠરાવો હતા, એમાંથી 10 કે 12 ઠરાવો પાસ થયા, બાકીના બધા ખોરંબે ચડી ગયા. એટલે તમે જુઓ કે એ વસ્તુ એ રમત વાત નથી કે આપણે આમ કહીએ અને આપણે હાજરીમાં અમને કહ્યું એટલે આ ચીજ થઈ ગઈ. એ કોઈ આવા યુનેનિમસ કર્યા ઠરાવ, એ યુનેનિમસ ઠરાવો અમે પાકિસ્તાન અને ઇન્ડિયાના પ્રેસિડેન્ટો સાથે હતા, એમની સાથે પણ એ યુનેનિમસલી પાસ થયેલા. એમને મંજૂર હતા, ઇન્ડિયા, પાકિસ્તાન અને આખા આફ્રિકાને મંજૂર હતા, હાજરીમાં અમે ના મંજૂર કરેલા હતા. એ ચીજ ખાલી હું પાસિંગમાં જાણ માટે રજૂ કરું છું. હવે એમાં એક વાત આવી કે પાકિસ્તાનના પ્રેસિડેન્ટે પોઈન્ટ રજૂ કર્યો કે ખુદાવિંદ, અમે જમાતખાનું આપણું જે મોટું છે અહીંયા, એની અંદર અમે માથે જમાતખાનું છે, નીચે હોલ છે જ્યાં આપણે દાંડિયા રાસ, ગરબા, રાસડા, મ્યુઝિક વગેરેનો પ્રોગ્રામ રાખીએ છીએ. આપણી બાજુમાં જે વસવાટ કરે છે એમાં નોન ઇસ્માઇલીઓ રહે છે, જેવા કે સુની મુસલમાનો, ઇશ્નાશ્રી, વોરા વગેરે વગેરે. એ લોકોને બહુ આમાં મજા નથી આવતી. એ લોકો કહે છે કે તમારું જમાતખાનું અને તમે આ મ્યુઝિકનો ત્યાં પ્રોગ્રામ રાખો એ જરા બરાબર ન ગણાય. આ છે મૌલાના હાજરીમાં પૂછે છે કે તમે જમાતખાનાના હોલમાં મ્યુઝિક રાખો છો? તો કે ના, નીચેના હોલમાં, જે જમાતખાના તરીકે નથી વપરાતું પણ સોશિયલ હોલ છે, જેમ આપણે અહીંયા દાંડિયા ગરબા રાસડા આપણે રાખીએ છીએ, માટે જમાતખાનામાં નથી રાખતા. એ પ્રમાણે ત્યાં પાકિસ્તાનની અંદર પણ નવું જમાતખાનું, ગાર્ડન જમાતખાનું, ફર્સ્ટ ક્લાસ જેણે જોયેલું છે એમને ખબર છે, હાજરીમાં મેં કહ્યું એમાં એ લોકોને શું વાંધો હોય? તો કે ના પણ એ લોકોની લાગણી દુખાય છે. પણ શા માટે લાગણી દુખાય છે? એ લોકોને એમ લાગે છે કે આપણે ઇસ્લામ તરીકે આ મ્યુઝિકને જમાતખાનાની આજુબાજુમાં પણ કે કમ્પાઉન્ડમાં પણ ખરી રીતે એ ન હોવું જોઈએ. હાજરીમાં એમ કહે છે કે તમને ઇતિહાસની ખબર નથી કે ઇવન એટ ધી ટાઈમ ઓફ પ્રોફેટ મોહમ્મદ કે એ મોસ્કની અંદર મસ્જિદની અંદર મસ્જિદની બહાર પણ અમુક વખતે તો મોસ્કની અંદર પણ નબી મોહમ્મદ ત્યાં મ્યુઝિક એલાવ કરતા હતા. તો જો એ વખતે ત્યાં એ રજા હતી તો આજે હું તમને કહું છું કે જમાતખાનામાં જ્યાં તમે પ્રેયર કરો છો ત્યાં નહીં પણ નીચેના હોલમાં તમે એ ચીજ રખડો તો એમાં કોઈ જાતનો વાંધો નથી. તો પણ પ્રેસિડેન્ટ સાહેબે જરાક વાતને આગળ વધારી કે અમને લાગે છે કે આ બહુ લાગણી દુખાય છે. હાજરીમાં અમે કહ્યું કે બિલકુલ નહીં, કે જો એ લોકોના મુલા મૌલવીઓને આ ચીજની ખબર ન હોય તો બ્રિંગ ધેમ ટુ મી, આઈ વિલ શો ધેમ ફ્રોમ કુરાન કે આ ચીજ બરાબર છે કે નહીં. તમે એ બાબતમાં બિલકુલ તમારે ડરવાનું નથી કે એ લોકો શું માને છે એમની. ઇસ્લામિક ચીજથી વિરુદ્ધ જવાની હું તદ્દન વિરુદ્ધમાં છું, પણ આ અન ઇસ્લામિક નથી. પ્રોફેટ મોહમ્મદના ટાઈમે આ ચીજ એલાવ કરવામાં આવેલી હતી અને આ ચીજ બિલકુલ બરાબર છે, એટલે એ વાત ઉપર પડદો પાડી નાખવામાં આવેલો હતો. એ જ પ્રમાણે બીજી ઘણી બાબતો ત્યાં રજૂ કરવામાં આવેલી હતી. એક વાત આવેલી કે બંદગીનો ટાઈમ સવારના 4 થી 5. અમને બધાને પૂછવામાં આવ્યું કે તમારો બંદગીનો ટાઈમ કેટલા વાગ્યાનો છે? અમે કહ્યું કે 4 થી 5 સુધી બંદગી કરવામાં આવે છે. ત્યારે મૌલાના હાજરી મામ સામે એક પ્રશ્ન રજૂ થયો અને યુગાન્ડાના પ્રેસિડેન્ટ એ વખતે કાઉન્ટ કરીમ, જે અત્યારે વેનકુવરમાં છે, એમણે કહ્યું કે ખુદાવીન અમારા જમાતખાનામાં ટાઈમ બંદગીનો 5 થી 5:30 છે. હાજરીમાં એમ પૂછ્યું કેમ? એનું કારણ એ છે કે ત્યાં સવારના ભાગમાં એટલું બધું મિસ્ટ ઝાકળ હોય છે કે રસ્તો પણ નથી દેખાતો અને ઘણી વખતે માણસોને બહુ તકલીફ પડે છે, એટલે અમે આ ટાઈમ રાખેલો છે. હાજરીમાં એમ કહ્યું કે તો બરાબર નથી. એ લોકોએ કહ્યું કે ખુદાવીન અમે મૌલાના સુલતાન મહમદ શાહને આ બાબતમાં રિપ્રેઝેન્ટેશન કરેલું હતું અને મૌલાના સુલતાન મહમદ શાહે અમને ખાસ આ માટે રજા આપેલી હતી. હાજરીમાં એમ કહ્યું બરાબર છે, હિયર આફ્ટર યોર બંદગી ટાઈમ વિલ બી ફ્રોમ 4 થી 5. કોઈ પણ જગ્યાએ ગમે એવા સંજોગો હોય પણ એ ટાઈમની અંદર ફેરફાર નથી, અને 4 થી 5 એ બંદગીનો ટાઈમ છે આ રાખવાનું નક્કી કરવામાં આવેલું હતું. એ વખતે અમુક પ્રશ્નો મેં 2 સવાલો ત્યાં મૌલાના હાજરીમાં સમક્ષ રજૂ કરેલા હતા અને એના જવાબમાં મૌલાના હાજરીમાં અમુક ગાઈડન્સ આપી. ત્યાર પછી મૌલાના હાજરીમાં એ ફરમાવ્યું કે જો હું તમને કહેવા માંગુ છું કે હઝરત અલી હેડ ધી નૂર ઓફ અલ્લાહ, હઝરત અલીમાં અલ્લાહનું નૂર હતું. ધી સેમ નૂર વોઝ વિથ હઝરત ઇમામ હુસેન. ટુડે આઈ હેવ ધી સેમ નૂર ઓફ હઝરત ઇમામ હુસેન એન્ડ હઝરત અલી એન્ડ આઈ એમ ગાઈડિંગ યુ વિથ ધી નૂર ઓફ અલ્લાહ. આ કોન્ફરન્સ વખતે મારા મિત્ર કાશ્મલીભાઈ કરમાલી પ્રેમજી જે અત્યારે હાજર છે એ પણ ત્યાં હાજર હતા, ભાઈ કબીરદીન નથુ એ પણ હાજર હતા અને કાઉન્ટ કરીમ વગેરે. એટલે કહેવાનો ભાવાર્થ શું છે કે મૌલાના હાજરીમાં મેં ચોખ્ખા શબ્દની અંદર કે આખી ચીજ રજૂ કરી અને એ વખતે પોતે આમ ખુરશી ઉપરથી અડધા ઉભા થઈ અને મોઢા ઉપર ગંભીરતા જુઓ તો આપણે આમ મોઢું આખું લાલ લાલ થઈ ગયેલું અને એ વખતે એમણે આ શબ્દો ઉચ્ચાર્યા હતા. હવે આપણે જોઈએ કે આ બધું બરાબર છે, હવે પછીના 25 વર્ષની અંદર શું શું થવાનું છે એ આપણે બહુ ખ્યાલ લાંબો નહીં દોડાવી શકીએ, કારણ કે આપણું થિંકિંગ 5 દિવસ કે 15 દિવસ કે મહિનો કે 6 મહિના ઇમામે ઝમાન 100 વર્ષ પછી પણ એના પછી પણ શું થવાનું છે એ બધું જોઈ શકે છે અને એ જાણે છે કે જે આપણી શક્તિની અગર તો વિચારણાની પણ બહાર છે. પણ આ જેટ એજના ઇમામ મૌલાના શાહ કરીમ અલ હુસેની હાજરીમાં એમની જે ઈચ્છા છે એ ઈચ્છા એટલી બધી છે અને એમણે આપણને સિલ્વર જ્યુબિલીનો જે મેસેજ આપેલો છે એની એક એક લાઈન, એક એક શબ્દ, એક એક વર્ડ આપણે મનન કરી કરી કરીએ અને વાંચવા જેવો છે કે જેની અંદર એટલું બધું દર્શાવવામાં આવેલું છે. ઇસ્લામના માટે એ એટલું બધું કરવા માગે છે અને જે ઇસ્માઇલીઓ આજ દિવસ સુધી કમનસીબ રહ્યા છે કે જેઓને આપણે ખોજ્યા ઇસ્માઇલીઓએ તો મૌલાના હાજરીમાં અમને જકડી રાખેલા સુલતાન મહમદ શાહને જકડી રાખેલા અલી શાહ દાતાર મા બાપનું એક ફરમાન યાદ આવે છે કે એમણે એક વખતે કીધેલું કે અહી ખોજાઓ, તમે ઘણા નસીબદાર છો, તમે લોકોએ અમને એકદમ બાંધી અને ઘેરી લીધેલો છે, કે તમે લોકોને હું એમ કહું છું કે જેવી રીતે સિકંદર ઝુલકર નૈનને રાણી બિલકીસે બાંધી લીધેલો હતો, એને જેવી રીતે એક પછી એક એક પછી એક રાજની બધી ચીજો એના નામે લખાવતી ગઈ, એટલે અત સુધી આખું રાજપાટ એને લખાવી લીધું, એ બિલકીસ રાણીએ સિકંદર ઝુલકર નૈનને જેવી રીતે બાંધી લીધેલો હતો, એવી રીતે અમને પીર સદરદીન અને પીર હસન કબીરદીને
અમારા હાથ અને પગ બધા જતરાઈ ગયા છે, એટલે અમે આખા તમારા થઈ ગયા છીએ. આ યુવા દિવસથી સદરદીનને અને શ્રી હસન કબીરદીનને આ આગામી સદાચાર મા બાપનું સન્માન, એટલે બીજા શબ્દમાં કહેવા માંગતા હતા કે આજે અમે જે બધું કરીએ છીએ એ તમે લોકો માટે છે. કારણ કે શ્રી રતન કબીરજીને કોલ આપેલો હતો કે જે શ્રી હસન કબીરજીને જયારે એના ઉપર ઓલાના ઇસ્લામ શાહની બહુ મીઠી નજર થઈ, માર્ગ માર્ગ શું આ જે માર્ગ હું તને આપું, ત્યારે અનંત કરોડનું તારણ હા એમણે જે એ વખતે બધા માટે માગી લીધું કે કોઈ પણ ઇસ્માઈલી બેજકમાં ન જાય અને ઇસ્માઈલીઓને માટે સ્વર્ગ હોય, એ એમણે જે માગ્યું એ ચીજથી એ ઇસ્લામ શાહ બંધાઈ ગયેલા. એ જ ઇસ્લામ શાહ આજ સુલતાન મહમ્મદ શાહ હતા, એ જ ઇસ્લામ શાહ આજ કરીમ અલ હુસેનની હાજરીમાં છે. પણ હાજરીમાં હવે ચોખવટ કરી છે કે મને આ 25 વર્ષ દરમિયાન હું દુનિયાભરના બીજા ઇસ્માઈલીઓ કે જેઓ એ આજ દિવસ સુધી મારા દીદાર કરેલા નથી, જે મેં ત્યાં પધરામણી કરેલી નથી અને કોઈ દિવસ એ લોકોને મેં બોલ આપેલા નથી, છતાં પણ તેઓ બંદગી કરે છે અને આગળ વધી અને મને યાદ કરે છે. એમને માટે મેં હવે નક્કી કરેલું છે કે મારે અમુક ટાઈમ આપવો જોઈશે. એટલે બીજા શબ્દની અંદર શું થશે કે આવા તો કેટલી જગ્યાએ એવા ઇસ્માઈલીઓ છે કે જેમની જિંદગીની જિંદગી બચાવોના બચાવો બચાવોને બધા એ ખલાસ થઈ ગયા, પણ એમના ભાગે કોઈ દિવસ જે બક્ષીસ આપણને આપવામાં આવેલી છે એ એમને મળી નહોતી, એ બક્ષીસ એમને હવે આપવાનો ટાઈમ આવશે. મૌલાના હાજરીમાં થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝને માટે જે ચીજો કરવાના છે, થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ એટલે આપણાથી થોડા કમનસીબ કે જે લોકોને આપણી પાસે જે અહીંયા ફેસિલિટીઝ છે જે એમની પાસે નથી, હુંઝા ઇન્ડિયાના અમુક ભાગો, પાકિસ્તાનના ભાગો, બાંગ્લાદેશ વગેરે વગેરે જે જગ્યાએ આપણા ઇસ્માઈલીઓની હાલત એટલી બધી ખરાબ છે કે જેની કોઈ હદ નથી, એ જગ્યા ઉપર મૌલાના હાજરીમાં પોતાનો ટાઈમ ડિવોટ કરશે. એટલું જ નહીં પણ આજે કેનેડા, યુરોપ, અમેરિકાના ઇસ્માઈલીઓ તરીકે એમણ ઈચ્છે છે, ખાસ ઈચ્છા ધરાવે છે કે આજ જે રીચ બ્રધર્સ છે એમણે પુઅર બ્રધર્સને મદદ કરવી જોઈએ. ખુદાની મહેરબાનીથી આજે આપણે અહીંયા માલે તુજાર છીએ. આપણો $1 એ લોકોને 15 શિલિંગ, 25 શિલિંગ, 100 શિલિંગ એટલા જેવો લાગે છે. ત્યાં એ લોકોની હાલત કફોડી છે. તમને ધ્યાન હશે કે હુંઝા ડેપ્યુટેશન ગયેલું થોડા ટાઈમ ઉપર, મૌલાના હાજરીમામના કહેવાથી લંડનથી 12 ભાઈઓનું એક ડેપ્યુટેશન ત્યાં ગયેલું, એમાં મારી દીકરી રોઝીના એની ચેરમેનશીપની છે એ ડેપ્યુટેશન ગયેલું. એમાં મૌલાના હાજરીમામે શું ઈચ્છા વ્યક્ત કરેલી હતી કે હુંઝા, ગિલગિત અને એ જગ્યાના આપણા ઇસ્માઈલીઓ એ લોકોની હાલત કેવી છે, એ લોકોને શું જોઈએ છે, ખાસ કરીને ભાઈ માણસોને એ લોકોને કેમ આગળ લઈ આવી શકાય, એ લોકોને ઉપર કેમ આપી શકાય, એ લોકોની આર્થિક સ્થિતિ કેમ સુધારી શકાય, એ તમે સ્ટડી કરી અને મને રિપોર્ટ મોકલાવજો. આ 12 ભાઈઓ ત્યાં ગયેલી અને એ લોકોએ પોતાનો રિપોર્ટ જે રજૂ કરેલો છે, લગભગ 60-65 પાનાનો રિપોર્ટ છે. પણ જ્યારે હું લંડન હમણાં હાજરીમામની ત્યાં એપ્રિલ મહિનામાં પધરામણી થઈ એ વખતે જમાતખાનાની ઓપનિંગ સેરેમની ત્યાં થયેલી, ટાઈમ હું ત્યાં હતો, એ વખતે મેં મૂવીઝ જોઈ છે હુંઝાની. હું કહું છું કે આપણે જો એ જોઈએ અને એનું વર્ણન સાંભળીએ તો આપણને એમ લાગે કે આપણા ઇસ્માઈલી ભાઈઓ અને આવી દુઃખી હાલતમાં અને આપણને અહીંયા આવા સુખચેનમાં રહેતા હોય આપણા ઘરે કોળીઓ ઉતરે કેમ. ત્યાં બાયોની હાલત એટલી બધી ખરાબ છે, એ લોકો સવારના 4 વાગ્યાથી ઉઠી અને રાતના 11-11 વાગ્યા સુધી કામ કરતી હોય, પણ ખાવા ભેળી ન થઈ શકે. એ લોકોને આપણે જોઈએ તો આપણને એમ લાગે કે ઇસ્ટ આફ્રિકાની અંદર હિન્દુસ્તાનથી આપણે આવ્યા અને હિન્દુસ્તાનમાં આપણી જેટલી ખરાબ હાલત હતી, ઘરની અંદર તો વોશરૂમ ન મળે અને જ્યારે પછી બાઈ હોય કે ભાઈ હોય એ લોકોને વોશરૂમ માટે બહારે જવું જોઈએ, જંગલની અંદર ઘાસની અંદર આ બધી હાલતો ત્યાં એ લોકો ભોગવે. આ આપણા જ ઇસ્માઈલી ભાઈ બહેનો આપણને એ ચીજ મગજની અંદર ઉતરે કેમ, અને આપણને અહીંયા છૂટથી પૈસા વાપરતા હોય એ પૈસાનો ઉપયોગ ત્યાં આપણે કેમ કરી શકીએ. મૌલાના હાજરીમામની આ ખાસ ઈચ્છા છે અને એ વસ્તુ થવાની છે. હુંઝા, પાકિસ્તાન, ગિલગિત બધાની ચર્ચી થવાની છે, બાંગ્લાદેશના પણ આપણા ઇસ્માઈલીઓ એ બધાની તરક્કી થવાની છે. પણ આવતા 25 વર્ષ મૌલાના હાજરીમાં બહુ મોટી કલમ પૈસા ત્યાં બધા આપવાનું નક્કી કરે છે અને આપણે ઘણા ઘણા ફેરફારો ત્યાં જોઈ શકશું. મૌલાના સુલતાન મહમ્મદ શાહનું એક ફરમાન હતું કે જે આપણે ઘણી વખતે જમાતખાનામાં સાંભળીએ છીએ કે તમો ખોજાઓ બહુ અકલવાળા છો, જો તમે સલાહ સમથી ચાલશો તો અમો તમને રાજ્ય કરતી કોમ તરીકે જોઈ શકશું. અફસોસ છે કે તમારામાં સંપ નથી. ઇન્શાઅલ્લાહ અમોને ઉમેદ છે કે અમો
અમારા જોમા દરમિયાન તમને રાજકરતી કોમ તરીકે જોઈ શકશું. હવે એ પોતાના જોમામાં એ રાજકરતી કોમ તરીકે જોઈ શકવાના હતા, પણ જયારે મૌલાના સુલતાન મહમદ શાહની દુનિયાબાને નાદુરસ્ત તબિયત હતી એ વખતે એમને કોઈ પણ કારણસર નક્કી કરેલું હતું, અને એ વખતે એમની સારવારમાં આપણે સાંભળ્યું જે મિશનરી અકબરભાઈ બાબુલ એમને કીધેલું કે હાશમ અલીભાઈ ઝવેરી ત્યાં હતા, એ વખતે સુલતાન મહમદ શાહ એમને કહે છે કે ઝવેરી મેરે કો લગતા હૈ કે મેરે કો જોમા સિફાર ના પડેગા, મેરે કો જોમા બદલ ના પડેગા, અને એ વખતે એ વાત એમણે રજૂ કરેલી હતી. પણ આપણે એટલું સમજી લઈએ કે મૌલાના હાજરીમાં આજે આપણા માટે જે કરી રહ્યા છે, અલ અઝહર યુનિવર્સિટી જે 1000 વર્ષ ઉપર જયારે દુનિયાની અંદર કોઈ યુનિવર્સિટીઓની અસ્તિ ન હતી ત્યારે એ ઇસ્માઇલી રાજ્યની અંદર અલ અઝહર યુનિવર્સિટી ઇસ્માઇલી ઇમામોએ સ્થાપેલી હતી કે જ્યાં ભણવા માટે આખા યુરોપ અમેરિકાથી યુરોપ ઇટલી ઇંગ્લેન્ડ અને બીજી જગ્યાએથી માણસો ભણવા માટે ત્યાં આવતા. એ અલ અઝહર યુનિવર્સિટીએ આપણને ફેમ એટલે કે આપણને પ્રખ્યાતિ આપી. તો એ જ ત્યાર પછી આપણે અલીગઢ યુનિવર્સિટી જે ત્યાં જોઈ કરાચીની અંદર, એ અલીગઢ યુનિવર્સિટી એણે આજે પાકિસ્તાન ઉત્પન્ન કર્યું છે. તો પાકિસ્તાનની આ જે યુનિવર્સિટી જે થયેલી છે એ શું પેદા કરશે એ ક્વેશ્ચન માર્ક છે. તમે નથી જાણતા, હું નથી જાણતો, ઇમામને બધું રોશન હશે, પણ ઇમામના ખ્યાલાત બહુ ઊંડા અને મોટા છે અને આપણે એ માટે તૈયાર રહેવું પડશે. પીર સબ્જાલી જયારે આફ્રિકા બે પધરામણી દરમિયાન આવ્યા ત્યારે એમણે જે દાખલા આપેલા એમાંથી એક દાખલો એમણે ત્રણ ચોરનો આપેલો હતો કે ત્રણ ચોર અને બાદશાહ. એ ત્રણ ચોરની વાત એમણે એ રજૂ કરેલી હતી કે એક વખતે એક દેશનો રાજા એ પોતે રાતના, અગાઉ તો તમને ધ્યાન છે કે અત્યારના સંજોગો અને ત્યારના સંજોગોની કોઈ સરખામણી જ નથી, પણ એ વખતના રાજાઓ રાતના વેશ બદલી અને નગર ચર્ચા કરવા માટે નીકળતા હતા, અને એ નગર ચર્ચા કરવા માટે જતા જોવા માટે કે પ્રજા સુખી છે કે શું થાય છે, શું માણસોના વિચારો છે. એ વખતે એ રાજા વેશ બદલી અને ત્યાં જાય છે ગામની અંદર રાતના મોડેથી, તો એ ત્રણ જણાને જોઈ છે કે ભેળા થયેલા છે. એને એમ લાગે છે કે આ ત્રણ જરૂર કોઈ ચોર જેવા લાગે છે, એટલે રાજા આસ્તે આસ્તે પોતે એની પાસે પહોંચી જાય છે. રાજાના કપડાં પણ પાસે તૂટેલ અને દેખાવ પણ મુખલિસના જેવો ત્યાં કરેલો હતો. તો ત્યાં જઈને પૂછે છે, એટલે લોકો પૂછે છે કે તું કોણ છે, એટલે રાજાએ કહ્યું કે હું તો ચોર છું, કેમ હું ચોરી કરવા નીકળેલો છું. ત્યારે આ ત્રણ જણા કહે છે કે ભાઈ અમે પણ ચોર છીએ, અમે ચોરી કરવા જઈએ છીએ. તો તેઓ આપણે ચાર જણા ભેડા હોઈએ તો બહુ સારું. તો એ કહે છે કે ના, અમે ત્રણ જણા પૂરતા છીએ, અમને તારી જરૂર નહીં પડે. તો કે ના, તમને મારી જરૂર કેમ નહીં પડે, કે અમારી પાસે કડા છે પણ તારી પાસે કોઈ કડા છે. તો કે મારી પાસે કડા છે પણ તમારી કડા કઈ છે મને જાણ કરો, હું તમને મારી પાસે કઈ કળા છે એ બતાવું. એટલે આ ત્રણ જણા પોતાની કળા કહે છે. એક કહે છે કે જો મારામાં એ શક્તિ છે કે કોઈ પણ દરવાજો ગમે તેવો હોય તો મારી શક્તિથી હું એ દરવાજો ખોલી શકું છું. ત્યારે બીજો ચોર કહે છે કે મારા પાસે એ શક્તિ છે કે જયારે હું ત્યાં જાઉં ત્યારે ગમે એટલા માણસો રૂમની અંદર હોય કે મકાનની અંદર હોય તો મારી નજરબંધીથી હું એને વશ કરી શકું છું. ત્રીજો ચોર કહે છે કે મારામાં એ તાકાત છે કે જે કાંઈ પણ ખજાનો પડેલો હોય અથવા તો સોના રૂપાના દાગીના કાંઈ હોય અને એ કઈ જગ્યાએ પડેલા છે એ મારી શક્તિથી હું પાછી શકું છું, પણ મારી અંદર બે શક્તિઓ છે કે એક તો હું આ ખજાનો ક્યાં છુપાયેલો છે એ પાડખું છું, બીજું હું એ પાડખી શકું છું કે એક વખત મેં એક માણસને ગમે ત્યાં જોયેલો હોય તો હું કોઈ દિવસ ભૂલું નહીં અને એ માણસને હું પકડી પાડી શકું છું. તો રાજા કહે છે કે ખૂબ શાબાશ, તમે લોકો તો બહુ કડા ધરાવો છો. એ લોકો કહે છે કે તારી પાસે કઈ કડા છે એ વાત કર. મારી પાસે તો એ કડા છે કે ગમે એવા વખતે કોઈ એવો ખરાબ બનાવ બનેલો હોય અને કોઈ ફસાઈ જાય તો હું જો મારી દાઢી હલાવું તો એનાથી હું છોડાવી શકું છું માણસોને. કે આ કડા પણ એકંદરે તો સારી જ કહેવાય, તો ચાલો ચારેનો આપણો સંગમ સારો છે, આપણે સાથે ચોરી કરવા જઈએ. ક્યાં જશું? જાઈએ તો કોઈ એવી જગ્યા જ નહીં કે આપણે આટલી કળાનો ઉપયોગ તો કરવો જોઈએ. તો રાજાનો દરબાર જ કાન ઉપાડીએ કે જેના થકી જે આપણને જોતી ચીજ મળે. તો રાજા કહે છે એ તમારી વાત બિલકુલ બરાબર છે, રસ્તો ત્યાંનો જ લીધો. ત્યાં ગયા અને દરવાજો ખોલવા વાળાએ દરવાજો ખોલ્યો, નિંદ્ર આપવા વાળાએ નિંદર લગાવી દીધી, ખજાનો બતાવવા વાળાએ ખજાનો આપ્યો, ખૂબ ચીજો લૂંટીને બહાર નીકળ્યા. રાજાને બધા ગયા બેઠા, ભાગ પાડ્યા, રાજાને પોતાનો ભાગ મળી ગયો. રાજા કહે છે હવે મને ઉતાવળ છે, હું તો જલ્દી જાઉં છું. એ થયો રવાના, ઓ ત્રણ જણા બેઠા. રાજાએ જઈને ત્યાં પોતાના સિપાહીઓને હુકમ કર્યો કે જલ્દી જઈને આ ત્રણેય જણાને પકડી અને લઈ આવો, અને એની સાથે જે બધી ચીજો છે ચોરાયેલી એ સાથે લઈ આવો. એટલે સિપાહીઓ નીકળી અને આ લોકો ત્રણ જણાને અરેસ્ટ કરી દીધા અને ત્યાં જેલમાં લઈ ગયા. પછી કેસ ચાલે છે, રાજા એ વખતે તો કેસ ચલાવવા, પણ રાજા જ હોય અને કાં તો પ્રધાન હોય, કેસ ચાલે છે. આ ત્રણ ચોર ત્યાં હાજર થાય છે. એ લોકો ને રાજા તો હવે છે પોતાના ફૂલ રોયલ ડ્રેસની અંદર, ત્યાં તો મુફલિસના ડ્રેસમાં ગયેલો, અહીંયા તો રાજવંશી પોશાક અને તખ્ત ઉપર ગાદી ઉપર બિરાજમાન. ચોરને પૂછે છે કે તમે આ બધી ચોરી કરી એનું કારણ શું હતું, તમારી સાથે કેટલા જણા હતા? કે ચાર ચોર હતા, એક ભાગી ગયો, અમને ખબર નથી પડી, બાકી અમે બાકી ત્રણ રહ્યા છીએ અને અમે આ પ્રમાણે ચોરી કરી છે. બરાબર છે. ત્યારે રાજા હવે આ સબ્જાલી મિશનરી એ દાખલો આપે છે કે જે મૌલાના રૂમીએ પણ આવો જ દાખલો મસનવીની અંદર આપેલો છે, પણ પીર સબ્જાલી એમ કહેતા હતા કે એ જે દાખલો પોતે આપે છે એ જરા જુદી રીતે અને એની ભાષામાં આપેલો, તો હું એની ભાષાનો ઉપયોગ કરીને તમને કહીશ. કે રાજા પેલા ચોરને પૂછે છે, એમ કહે છે કે હિકમત કરકે દ્વાર ઉગાડો, હિકમત કરકે દ્વાર ઉગાડો. એટલે પેલો ચોર જોઈ છે કે આ હિકમત કરકે દ્વાર ઉગાડો, એટલે તારો જાદુ વાપરી અને દરવાજો ખોલ. આ રાજાને કેમ ખબર પડી કે મારામાં આ તાકાત છે અને હું દરવાજો ખોલી શકું છું, આપને તો એને વાત કરી નથી. એટલે કાંઈ બોલ્યો નહીં. એટલે બીજા ચોરનો વારો આવ્યો, એને રાજા કહે છે કે નજર બંધી છે નિંદ બુલાવો, નજર બંધી છે નિંદ બુલાવો. એટલે આ બીજો ચોર વિચારમાં પડ્યો કે આ રાજાને હું નજરબંધી કરું છું, એ આપણે સિપાહીને પણ વાત નથી કરી, ખબર પડી. એટલે એને પણ કાંઈ જવાબ આપ્યો નહીં. ત્રીજા ચોરનો વારો આવે છે, એટલે એ છુપો ખજાનાની વાત હતી. રાજા એને કહે છે છુપે હુએ એ ખજીને દીખલાવો, છુપે હુએ એ ખજીને દીખલાવો. આ ચોર વિચાર કરે છે કે આ ચીજ આને ખબર પડી ગઈ છે. આ ચોરમાં બે તાકાત હતી. એ વિચાર કરે છે કે વાત શું છે. એક ધ્યાન થાય છે, એને ખબર પડે છે કે આ આપણા પાસે છુપાવે છે આવેલો છે તો રાજા છે, અને એ રાજા જ આપણી પાસે ચોર તરીકે આવેલો. એટલે જયારે એ રાજા એને પૂછે છે કે છુપે હુએ એ ખજીને બતાવો, છુપે હુએ એ ખજીને બતાવો, તો જવાબ આવે છે તો રાજા સાહેબ ઓર તુમેરી દાઢી હિલાવો, ઓર તુમેરી દાઢી હિલાવો. એટલે રાજા સમજી ગયો, રાજા ખડખડા થસી પડ્યો. એ કહે છે કે આ ચોર બરાબર મને ઓળખી તો ગયો છે. રાજાએ કહ્યું કે તમારી વાત બરાબર છે, પણ મેં તમને વચન આપેલું છે, એ વચન ઉપરથી હું છેટો નહીં જાઉં. આજે તમને ત્રણેયને હું છોડી મૂકું છું. સારું ઇનામ આપીને એમને છોડી મૂક્યા. આ દાખલો પીર સબ્જાલીએ શા માટે આપેલો? એ દાખલો આપવાનો મકસદ એ હતો કે આપણે ગુનેગાર છીએ, આપણાથી મિનિટે મિનિટે સેકન્ડે સેકન્ડે ગુનાઓ થાય છે, પણ એ ગુનાઓની બક્ષામણી કરનાર તો એ રેમરેમી બાદશાહ છે કે જે આજે આપણી સાથે માનખા દેહીની અંદર આપણી માફક જેમ આપણે ફરીએ છીએ એમ ફરે છે. દરેક જાતિની એક્ટિવિટીઝ આપણી માફક છે, પણ ખરી રીતે એને ત્યાં બીજી દુનિયામાં જયારે જવાનો વારો આવશે ત્યારે એને ઓળખવા માટે આપણી તો તાકાત નથી, પણ એ તાકાત જો આપણે મેળવવી હોય તો એમાં આપણી પાસે પણ કંઈક એવું હોવું જોઈએ કે આપણે એને એમ કહી શકીએ કે રાજા સાહેબ ઓર તમારી દાઢી લાવો. તો મૌલાના હાજરીમાંની પણ દાઢી આપણે ત્યાં હલાવવી પડે, એ મોકો આપણે ઉત્પન્ન કરવો પડશે અને એના માટે આપણે તૈયાર રહેવું પડશે. આ દાખલો એટલા માટે પીર સબ્જાલી આપતા હતા. આપણે સીથી ફોર્મ સુધી ગુનેગાર, ગુનેગાર અને ગુનેગાર છીએ, પણ પીર હસન કબીરદીનના કોલ પ્રમાણે આપણે જયારે આ દુનિયા છોડીને ત્યાં જઈએ એ વખતે મૌલાના હાજરીમામ પાસે આપણી તો એ જ અરજ રહીએ, એને ગમે એવા સંજોગો ઉભા થાય પણ તારો કોલ તું પૂરો કરજે, અમારા ગુનાની સામે તું નજર નહીં કરજે, નહીતર તો અમારો કોઈ દિવસ સારો આવવાનો નથી, અમારો છૂટકો થવાનો નથી, અમે ફેરામાંથી કોઈ દિવસ મુક્ત થવાના નથી. આ હિસાબનો આ દાખલો હતો. આપણે જાણીએ છીએ કે મૌલાના હાજરીમાં પાસે એ આપણા પિતા છે, એમની આપણી મા પણ એ છે, આપણા પિતાશ્રી પણ એ છે. મા અને બાપ પાસે આપણે માગવામાં અચકાવું શા માટે જોઈએ? જયારે કોઈ પણ એવી વસ્તુ હોય આપણે ખુલ્લા દિલે એમની પાસે વાત કરવી જોઈએ. સતી સાવિત્રી એ સતી હતી, એને ખબર હતી, એને કહેવામાં આવેલું હતું કે એનો ધણી સત્યવાન, એનું કોઈ પણ વખતે મૃત્યુ થવાનું છે, દિવસ તારીખ અને વાર એને ખબર હતી. સત્યવાનને એ ચીજ ખબર ન હતી. પણ જયારે એ લોકો જાય છે જંગલની અંદર એક જગ્યાએ, ત્યારે ત્યાં સત્યવાનનું મૃત્યુ થાય છે અને તરત જ સતી સાવિત્રી ત્યાં સત્યવાનનું માથું પોતાના ખોડામાં લઈ અને બેસે છે. જમને પૂછે છે કે તે મારા ધણીને શા માટે આ પ્રમાણે કબજ કરેલો છે અને કહેવામાં આવેલું કે એનો ટાઈમ પૂરો થયો છે. એ છે કે નહીં, હું અહીંયાથી ખસીશ નહીં, આને આપીશ નહીં, તારે આને જીવતો કરવો જ પડશે. કોઈ પણ સંજોગોમાં તેને ફિરસ્તો કહે છે કે એ ચીજ તો બની શકે એમ નથી, નિર્માણ થયેલી વસ્તુ છે, થવાનું છે, છેલ્લું છે, એમાં ફેર નહીં પડે. ખૂબ આનાકાની થાય છે. એક બાજુ આગળ ફિરસ્તો જાય છે, પાછળ સતી સાવિત્રી જાય છે, છોડતી નથી, ચાલી ચાલી ચાલીને થાકે છે ત્યાં સુધી ફિરસ્તાને દયા આવે છે. ત્યારે કહે છે, તું માગ, એક ચીજ માગી લે તો તને આમાંથી હું છૂટી કરી દઉં, પણ મને મહેરબાની કરીને સતાવ નહીં. આ હું દાખલો આપું છું, કદાચ એમાં થોડું ઘણું વેરિએશન હશે, કારણ કે બહુ કરેક્ટ દાખલો દરેક રીતે નથી, પણ થોડા ઘણો ફેરફાર સાથે હશે. ત્યારે એ સાવિત્રીને વરદાન આપે છે, એક જ વસ્તુ તને હું આપીશ, કે ભલે એક જ વસ્તુ. શું માગે છે? એ માગે છે કે જો એક જ વાક્યની અંદર હું કહીશ, એ કહે છે કે મને હું સાતમા માળના ઝરૂખા એટલે ગેલેરી ઉપરથી મારા પોતરાને સોનાને હિંદોળે હિંચકતા જો. હવે કાંઈ ન માગ્યું, એક જ વાક્ય, પોતાનું મકાન એટલે સાતમા માળનું મકાન, એની અગાસીમાંથી પોતે પોતાના પોતરાને, હવે એનો છોકરો તો હજી હતો નહીં, એ સત્યવાન હોય તો એને છોકરો થાય અને છોકરાના ઘરે પાછો છોકરો થાય અને એનો છોકરો જયારે હિંડોળે હિંચે એ સાવિત્રી જોઈ, એટલે એક વાક્યમાં એટલું માગી લીધું કે ત્રણ પેઢી સુધીની વાત ભેળી આવી ગઈ અને એનું વરદાન એને પૂરું કરવું પડ્યું આ ફિરસ્તાને. એટલે આ કહેવાનો ભાવ આખી હતો. એવો જ દાખલો એક પ્રસંગે યાદ આવી જાય છે કે 1972 સાલની અંદર નૈરોબીની અંદર મૌલાના હાજરીમામની પધરામણી થઈ. એ વખતે મૌલાના હાજરીમામ દરખાના જમાખાને પધાર્યા. એ વખતના કામડિયા સાહેબ ભાઈ નુરલી વારસ ઇબ્રાહીમ પ્રેમજી હતા, વારસ સાહેબ ઇબ્રાહીમભાઈ અહીંયા હાજર છે આજે. એ નુરલીભાઈ કામડિયા હતા. મુખી સાહેબે 2 કે 3 મિનિટ વિવેચન કરેલું અને ત્યાર પછી એના જવાબમાં મૌલાના હાજરીમામે ફરમાનો કરેલા. ફરમાનોની વિધિ બધી પતી ગઈ, હાજરીમામ બેઠા ખુરશી ઉપર બિરાજમાન થયા. ત્યારે કામડિયા નુરલીભાઈ પૂછે છે, ખુદાને 2 મિનિટ હું બોલી શકું છું? તમને ધ્યાન છે, ત્યાં સુધી કોઈ પણ ચીજ પ્રોગ્રામમાં ન હોય તો મૌલાના હાજરીમામ પાસે આપણે માંગણી પણ કરતા બીએ, કારણ કે એવી વાત છે કે કોઈક વખતે મૌલાના હાજરીમામને શિડ્યુલની બહારની વાત પસંદ ન પણ આવે. એ કામડા સાહેબે માંગણી કરી, હાજરીમામનું મૂડ જોયું કે બહુ ખુશખુશાલ હતા. હાજરીમામે લોકોને જણાવ્યું કે ભલે વાંધો નથી, એટલે 2 મિનિટ રજા લઈ અને કામડા સાહેબ ઉભા થયા. કામડા સાહેબ કહે છે કે ખુદાબેન, તમારી પાસે તો બીજું શું માગું, હું એટલું જ માગું છું કે ખુદાબેન, તું અમારા કુલ ગુના માફ કર. યા ઇમામે જમાન, અમારું ઈમાન રોજે ક્યામત સુધી તું સલામત રાખજે. હાજરીમામ બેઠા હતા અને ઝીણું ઝીણું હાસ્ય કરતા હતા અને ડોકું દોડાવતા હતા. પછી આગળ વધતા એ કહે છે કે કોઈ પણ ઇસ્માઇલી તારા સિવાય કોઈનો પણ મોહતાજ ન હોય, હાજરીમામ ડોકું જણાવે છે. ત્યાર પછી આગળ કહે છે કે આખી ઇસ્માઇલી આલમની કુલ આફત બલા બીમારી અને તકલીફો તું દૂર કર. આગળ જતા કહે છે કે આજ દિવસ સુધી જેટલા ઇસ્માઇલીઓ તારી રહેમતે પહોંચ્યા છે અને હવે પછી પણ જેટલા ઇસ્માઇલીઓ તારી રહેમતે પહોંચે એ બધા સીધા સ્વર્ગમાં જાય એવી ખુદાબેન તું મેરની દ્રષ્ટિ કરજે. અને મૌલાના હાજરીમામ પાસે માગે છે કે તારો જેટલા આત્માઓ આજ તારી પાસે છે એને તારો નુરાની રીદા નસીબ કરી અને અસલમાં વાસલ કરજે. હાજરીમામને એક વખતે દુનિયામાંને તો વિચાર કરતા મૂકી દીધા કે આ કામડીઓ ખરેખર પાકો વેપારી નીકળ્યો કે 2 મિનિટની રજા લઈ
અને જેટલું માગવાનું હતું એ બધું માગી લીધું, કોઈ ચીજ બાકી ન રાખી. આ કામડિયા નોરેલી વારસ ઇબ્રાહીમભાઈ પ્રેમજી, જે હમણાં એક મહિના પહેલા એમની મધરનું અહીંયા અવસાન થયું, વારસાણી મલેકબાઈનું ત્યારે વેનકુવર હતા, ઘણા ખરા આપણે એમને અહીંયા ઓળખીએ છીએ. એટલે આ ચીજો મૌલાના આઝરીમામ પાસે જયારે મોકો હોય ત્યારે આપણે તો નરવાની બચાવો છીએ, ગુનેગાર છીએ, કોઈ વખતે આપણે ભૂલો કરતા જતા હોય તો ઇમામે ઝમાન તો ગફુરે રહીમ છે, એ તો જયારે પણ એવું હોય ત્યારે આપણને હંમેશા મોટું દિલ રાખીને માફ કરે છે. મારો સમય ઘડિયાળ બહુ ફાસ્ટ લાગે છે. હવે એક જ તમને હું વાત થોડી કહેવા માંગુ છું કે જેવી રીતે સુલતાન મહમ્મદ શાહને કોઈએ પૂછ્યું એક રિપોર્ટરે કે મને જાણવા મળે છે કે તમારા ઇસ્માઇલીઓ આખી દુનિયામાં ફેલાયેલા છે, તો કઈ કઈ જગ્યાએ તમારા ઇસ્માઇલીઓ ફેલાયેલા છે એ તમે અમને જાણ કરશો? ઓફકોર્સ બરાબર છે, બધી આખી દુનિયામાં એ ફેલાયેલા છે, માત્ર એક જ જગ્યાએ નથી. એક જગ્યાએ નથી તે એવી તે વળી કઈ જગ્યા છે? અને રિપોર્ટરને એમ થતું હશે કે આ કોક એવો દેશ હશે કે જ્યાં ત્યારે કહે છે કે બધી જગ્યાએ છે, ફક્ત એક દોજક સિવાય તમે એને બધી જગ્યાએ જોશો. એટલે આ એટલે સુલતાન મહમ્મદ શાહે મોહર આપી દીધી છે કે દોજક સિવાય આપણે બધી જગ્યાએ છે, એટલે આપણું સ્થાન તો સ્વર્ગની અંદર છે, પણ એનાથી એનો અર્થ એ નથી કે આપણી કોશિશમાં આપણે ક્યાંય પછાત પડી જાય. હવે એક દાખલો જે પીર સબ્જાલીએ આપેલો એ હું તમને આપી, અને પછી એ દાખલો એ હતો કે તમને ધ્યાન છે કે સુલતાન મહમ્મદ શાહનો આપણે જયારે ગાદી ઉપર બિરાજમાન થયા ત્યારે એમનો એક ફોટો આપણે જોયેલો, ગાદી ઉપર બેઠેલા છે 8 વર્ષની ઉંમરે, એની સાથે બધા બુઝુર્ગ માણસો લાંબી લાંબી દાઢીવાળા અને માશાલા શરીરવાળા બધા ઉભેલા છે. ત્યારે એ ફોટાની અંદર એક હાજી કામડિયાનો ફોટો હતો. હાજી કામડિયાને આપણે સિનિયર સિટીઝનો ઘણા જોયા છે, કારણ કે મૌલાના સુલતાન શાહની 1899ની, 1905ની, 1914ની અને 1925-26ની પધરાવણીમાં એ સાથે ને સાથે જ હંમેશા આવતા. એ હાજી કામડિયા ત્યાં સુલતાન મહમ્મદ શાહની સાથે જ સામેના વાલકેશ્વર બંગલે સુલતાન મહમ્મદ શાહ રહેતા, એની સામે જ એમનો બંગલો હતો. આ ડાક્ટરો પી શ્રદ્ધાંજલિ આપેલો પણ હું ભૂલી ગયેલો, પણ હમણાં અહીંયા એક બાઈ કે જે હાજી કામડિયા એમના સાસરિયામાં થાય, અને હું ધારું છું આપણા મોહમ્મદ અલીભાઈ જે એમના પણ એ કુટુંબી થાય છે, એમના કઝિન સિસ્ટર છે શેરબાનુભાઈ અઝીઝ અલીભાઈ, એમણે આ દાખલો અમે ત્યાં અમારી દોલતભાઈ દોલતખાનુભાઈને ઘેર બેઠા ત્યાં શેરબાનુભાઈ દોલતખાનુભાઈ ત્યારે એ વાત રજૂ કરેલી. એ દાખલો ત્યારે મને પછીથી યાદ આવ્યો કે પીર સબ્જાલી આ દાખલો આપેલો હતો. એણે એ દાખલો આપ્યો કે હાજી કામડિયા સાથે સુલતાન મહમ્મદ શાહ ઘણી વખતે રાતના 12 વાગે 1 વાગે પણ બાલકેશ્વરના બંગલેથી સુલતાન મહમ્મદ શાહ રાહ પાડે કે કામડિયા ઇધર આવે, એટલે તરત કામડિયા દોડી સામેથી અને આવે, જે કામ હોય એ પૂછે અને કામ પતાવી આવે. એ હાજી કામડિયાને માટે એક વખતે સાંજના સુલતાન મહમ્મદ સાથે એ ત્યાં વોક કરતા હતા, હંમેશા રૂઢિ પ્રમાણે એ સાંજના વોક કરતા, 1-2 માઇલ વોક કરે અને પછી જરાક અંધારું થાય એટલે પાછા આવે. એક દિવસે વોક કરતા કરતા જરાક આગળ ચાલ્યા ગયા તો કામડિયા સાહેબ કહે છે, હાજી કામડિયા કે ખુદાની હવે અંધારું થાય છે આપણે પાછા વળીએ. તો સુલતાન મહમ્મદ શાહ કે ફિર સે આગે ચલો, હજી આગળ જવું છે, આગળ ચાલ્યા. આગળ ગયા, થોડા સુધી ગયા એટલે ત્યાં રસ્તા ઉપર એક આપણે જ્યાં ગાયની છાણ જે હોય છે એ ત્યાં નજરમાં આવી, કે સુલતાન મહમ્મદ શાહ પૂછે છે કે હાજી કામડિયા આ જે છાણ છે ને લાકડી અહીંયાથી ઉઠાવી અને છાણને ઉથલાવી નાખે. એટલે હાજી કામડિયાએ બાજુમાંથી લાકડું લઈ અને છાણને ઉથલાવી, અંદરથી એક જે આપણે શું કહેવાય છે સરપોલિયો, કારણ કે શેરબાનુભાઈના ઘરે વાત થયેલી, સરપોલિયો અંદરથી એકદમ કૂદીને બહાર આવ્યો. ત્યારે એ સુલતાન મહમ્મદ શાહ પૂછે છે, હાજી કામડિયાને કહે છે તમને દેખા? કે જી ખુદાવી. ક્યાં થા? ખુદાવી જો સાફ થા કે મેં હાજી કામડિયા એક જમાને મેં વો મેરા કામડિયા થા.
મૌલાના સુલતાન અહમદ શાહ કહે છે કે જો એ કામડિયો હતો એણે અમારા પૈસા ઉપર નજર કરી હતી અને એના થકી આજે એનો આ અવતાર છે. કે કામડિયા સુલતાન અહમદ શાહ કહે છે કામડિયા ઇસને વો વિધવા ઔરત કા પૈસા ખાયા, ગરીબ આદમી કા પૈસા થા, ઇમામ કા પૈસા થા, બહુત બુરા કામ કિયા, બહુત બુરા કામ કિયા, દેખા ઉસકા નતીજા. હાજી કામડિયા બિચારા આભા બની ગયા, થોડી વાર સુધી કઈ બોલી ન શક્યા. એટલે સુલતાન સાહેબ પૂછે છે કે શું વિચારમાં પડી ગયો છે? ખુદાની બહુ મને તો લાગી આવે છે, દયા કરો, તમે આના ઉપર દયા કરો. સુલતાન અહમદ શાહ કહે છે કે હાજી કામડિયા વો નહીં હો શકતા હૈ, નહીં હો શકતા હૈ, મેં માફ કરું, લેકિન વો વિધવા ઔરત બુઢ્ઢી લોક જીસકા પૈસા ખાયા હૈ વો લોક કા પૈસા થા, આતશ કા પૈસા હૈ વો, મેં કેસે માફ કર સકતા હું? અને ખુદાવંદ તમે માફ કરો, દયા કરો એના ઉપર. પછી જયારે બહુ કાલાવાલાને જયારે કહ્યું ત્યારે સુલતાન અહમદ શાહે કહ્યું કે બસ હમણાં જ હું એને માફી આપું છું. અને એ જ ટાઈમે એ સરપલીઓ ત્યાં જીવ નીકળી ગયો એનો. આ વાત આ શેરબાનભાઈએ કહીને મારી શિસ્ત શેરબાનભાઈને ઘરે અમે એની પાસેથી આ વાત સાંભળી ત્યારે મને યાદ આવ્યો કે પીર સબજાલીએ આ દાખલો આપેલો પણ મારી ધ્યાન બહાર ચાલી ગયેલું. એટલે ટૂંકમાં એટલે આવા આવા દાખલાઓ પીર સબજાલી પાસે ઘણા હતા. હજી બીજા દાખલાઓ છે જે હું હવે આ વિષયને તો આજે ક્લોઝ કરી નાખીશ, પણ પ્રસંગોપાત મારી પાસે બીજા બે વિષયો તૈયાર છે. જયારે જયારે પણ સિનિયર સિટીઝન્સ કમિટીને કોઈ એવો મોકો લાગે અને મને કોઈ પણ તક આપવામાં આવશે ત્યારે હું જરૂર એ વખતે અમુક અમુક બાકી રહી ગયેલા દાખલાઓ રજૂ કરીશ. પણ આ અત્યારનો જે મારો વિષય હતો એને હું સમાપ્ત કરવાનું કરું છું. પણ એક વાત જે મેં તમને હમણાં થોડી વાર પહેલા રજૂ કરી એ વાત હું ફરીથી કહું છું કે આજનો આપણો જે યુવાન વર્ગ છે એના એની સ્પિરિટ જે આપણે દેખીએ છીએ ત્યારે આપણને જરૂર થાય છે કે જેનો યુવક ધન મજબૂત હોય એ કોમ કોઈ દિવસ પાછળ પડે જ નહીં. આગળ આગળ અને આગળ, પ્રગતિ પ્રગતિ અને પ્રગતિ, એના સિવાય બીજું કાંઈ હોય જ નહીં. એટલે અમુક ચીજો આપણી કલ્પનાની પણ બહારે એ આ યુવાન વર્ગની મદદથી મૌલાના હાજરીમાં કરી શકશે. મૌલાના હાજરીમાંને તો એ ખાસ એક સ્તંભ તરીકે જોઈએ છે અને એ આપણો યુવાન વર્ગ પૂરો પાડશે. એક જમાનામાં જયારે મોમ્બાસાની અંદર કોઈ ખુશાલીના કેવા પ્રસંગો હોય અને ડાયલોગો થતા, એ વખતે મરહૂમ અમીર અલીભાઈ હસન જુમા જેમના વાઇફ મલેકભાઈ કુરજી અહીંયા વેનકુવર રહે છે, તાજીકો ફેમિલીમાં છે, એ બોલતા અને એમની સાથે મોટું ઢોલ અને પોતાના જોશીલા અવાજે ઇસ્માઇલી યુવાન અમે, અલીના ગુલામ અમે, યા અલીના નામ પર થઈને કુરબાન અમે, ગાઝી જવ્વર સબા સમ ભડવીરો જગાવશું, આગે કદમ બધાવશું અને માય ફ્લેગનો ઝંડો ખૂણે ખૂણે ફરકાવશું વગેરે વગેરે, એ યાદ આવે છે. એ વસ્તુ આસ્તે 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 પહોંચવાની છે. એ જ પ્રમાણે મરહૂમ ધનજીભાઈ વલી સુલેમાન કે જેમણે પણ જે એક ગાયન ગોઠવેલું હતું જેમાં એક દિન એવો આવશે ત્યારે આલમ એક થઈને ઓમ અલી પુકારશે, તબલીગ ઇસ્માઇલી તણી ચારે દિશે હાલશે, ઇસ્માઇલી સિંહો તણી ગર્જન બધે ત્યાં ગાજશે, સબા અને ઝવર તણા બળવીર પાછા જાગશે, ઇસ્માઇલી ઝંડો ગ્રહી ખૂણે ખૂણે ફરકાવશે, નાસર ખુશરુ અને રૂમી મનસૂર સમા કંઈ પાકશે, એ મસ્ત યુગ પુન સ્થાપશે, પન્ના પિલા શીખવાડશે, માલિકના ફરમાન પર લબ્બેક કરતા દોડશે, ઇસ્માઇલી ધર્મ વિરો નિજ ખૂન પણ વરસાવશે. આ એમને અવારનવાર ત્યાં બોલવામાં આવતું પ્રસંગોપાત. આ બધા જે આપણે 25, 50, 40, 45 વર્ષ પહેલાની ચીજો આજે આપણે એ હવે એનું જીવંત સ્વરૂપ જોઈ રહ્યા છીએ. અને આપણે જરૂર આશા રાખીએ કે મૌલાના હાજરીમાં જે રીતે આપણા માટે કાર્ય કરીને પોતાની જિંદગી અર્પણ કરી રહ્યા છે, આપણી પણ એ ફરજ છે કે આપણે પૂરેપૂરો સહકાર આપણી એક ચીજ કે જે આપણામાં હજી પૂરી નથી તે, કે જેના માટે સુલતાન અહમદ શાહ પોતાની જિંદગીના છેલ્લા દમ સુધી 80મી સાલ લગે પ્રસંગે પણ સંદેશામાં કે આપણામાં સંપ નથી, આ ચીજ હાજરીમાં હજી આપણને વારંવાર પ્રમાણ કરે છે. એક વખત આપણે યુનાઇટેડ થઈ જઈએ એટલે કોઈની તાકાત નથી દુનિયાની અંદર કે આપણને આ ચીજમાંથી અટકાવી શકે. અને આપણે એક દુનિયાનો એવો ભાગ નહીં હોય દોજક સિવાય કે જ્યાં ઇસ્માઇલીઓ એવી નામના ઉપર ન બેઠા હોય કે બીજી કોમને એની અદેખાઈ આવે. આપણે ઇમામે તમામ પાસે દુઆ ગુજારી કરીએ કે યા મૌલા, તું અમારું ઈમાન રોજે ક્યામત સુધી સલામત રાખજે. યા મૌલાના હાજર ઇમામ, અમારામાં અનેક હસન બિન સબા, અનેક પીર સબજાલી, અનેક માલિક ઉસ્તુર અને ગાઝી જવરો પેદા કરજે. યા મૌલાના હાજર ઇમામ, અમારી સ્પિરિટ, અમારું દરેક કાર્ય એ બધું તારા માટે જ ખર્ચાયેલું રહે. મૌલા, તમને જરૂર પડે ત્યારે અમારી સેવા માટે હંમેશા અમે તત્પર જ હોઈએ. યા ઇમામે ઝમાન, થોડા દિવસોની અંદર અમે તારો ઝાહેરી દીદાર અહીં કરી શકીએ, પણ બાથરૂમમાં હંમેશને માટે તારો દીદાર અમારી સાથે જ હોય એવી અમારી તારી પાસે નમ્ર યાચના છે. આપે મને શાંતિથી સાંભળેલો છે, ઘણો જ આપનો આભાર વ્યક્ત કરું છું. ઇન્શાલ્લાહ ફરી બીજી કોઈ વખતે ભેરા થશું. દરમિયાનમાં સલાહ કરો અને યા અલી મદદ.
આ સભાનું કામકાજ આપણે પવિત્ર જ્ઞાન શરીફના પાઠથી શરૂ કરશું, તો મેમ્બરો સૌ જ્ઞાનમાં માન આપે એનો ઉભા થાય. વારસિયાણી કલુસ ખાનુભાઈ.